నమో ఉవజ్జాయాణం నమో లోయే సవ్వ సాహుణం ఏసో పంచ నమస్కారో సవ్వ పాప పణాసనో మంగళాణం చ సవ్వేసిం పడమం హవై మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభో మంగళం తూలిభద్రాజా జైన ధర్మోస్తు మంగళం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అజ్ఞానం తిమిరాంధానం జ్ఞానంజన శలాకయా నేత్రమున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః.
అనంత జ్ఞాని తారతీర్థంకర పరమాత్మా జగత్నాథ జీవోના બોધ માટે આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે. એની અંદર વાસ્તવમાં મૂળભૂત ધર્મ શું છે, ધર્મનું તત્વ શું છે તે બતાવતા પરમાત્માએ નવ તત્વનો ઉપદેશ આપ્યો છે. એ નવ તત્વની અંદર જીવ અને અજીવ તત્વ આપણે ગયા વખતે જોયું. હવે પાછળના જે તત્વો છે એને આજે સવા કલાકની અંદર હવે સમય છે, સમય બહુ જ ઓછો પડી રહ્યો છે, એટલે જેટલી બ્રીફ ઇનડેપ્થમાં જેટલું લઈ જવું છે એટલા સુધી જઈ શકાતું નથી. જેટલું થાય છે એટલું હું અંદર ઉતરવાનું કોશિશ કરું. બાકી આ જીન શાસન છે ને, જીન શાસનની એક એક વાતો સમુદ્રના ડેપ્થ જેટલી છે. સમુદ્રનો જો સમુદ્રમાંથી જો રત્ન કાઢવા હોય તો કાંઠા ઉપરથી ક્યારે રત્ન ન મળે. જેમ જેમ તમે ઊંડા ઉતરો અસલી રત્ન એકદમ અંદર ભરેલા. જેટલા ડેપ્થની અંદર તમે જાઓ કાંઈક ને કાંઈક અદભુત એમાંથી નીકળી શકે છે. તમને બધાને ડેપ્થમાં લઈ જવા છે પણ સમયની અનુકૂળતા અનુસાર ઓછા પહોંચી શકાય છે. આ ત્રીજો તત્વ અહીંયા બતાવે છે પુણ્ય તત્વ. પુણ્ય અને પાપ, જીવ અને અજીવ આપણે જોયું, જે પુણ્ય અને પાપ. પુણ્ય એટલે સારા કર્મ એનું નામ છે પુણ્ય, અને ખરાબ કર્મ એનું નામ છે પાપ. જે કર્મથી આત્માને સુખ મળે એ પુણ્ય, અને જે કર્મથી આત્માને દુઃખ મળે એ પાપ. પુણ્યની પાપની અંદર બધાને વિશ્વાસ છે કે નહીં? પહેલા તો છે ને અડધી અડધી વાતો છે ને વિશ્વાસ ના હોય એટલે ઉપરથી જ જાય, એટલે પુણ્ય પાપ જેવું કઈ હોતું હશે કે નહીં? પુણ્ય છે પાપ છે એવું આપણને લાગે હે? નથી વિશ્વાસ? હજી રાખવો જોઈએ કે નહીં? આપણું છે કે નહીં? ઇન્ડિયામાં છે ને પૈસા કમાવા, ઇન્ડિયામાં શું અહીંયા પણ શું પૈસા કમાવા, ઇટ્સ નોટ ધેટ ઇઝી. પૈસા કમાવવું એ હાર્ડ થિંગ છે, પણ ભગવાન કહે છે પૈસા મળે પુણ્યથી. પૈસા મળે છે એનાથી? પુણ્યથી. પુણ્યથી જ મળે છે તમને? પૈસા પુણ્યથી જ મળે છે? પુરુષાર્થ કરો છો એટલે મળે છે. પણ ભગવાન કહે છે પુરુષાર્થ આ તે બધું જ તમે કહી દો, પણ પૈસા મળે છે પુણ્યથી. કારણ અહીંયાની તો મને ખબર નથી, ઇન્ડિયાની જો વાત કરું, ઇન્ડિયામાં ઘણા એવા મોટા મોટા વેપારીઓ હોય ઓફિસમાં પણ ન જાય, ફેક્ટરીમાં પણ ન જાય, ઘરે બેઠા હોય ને ફોન કરે અને લાખો અને કરોડોની ડીલ થઈ જાય, કરોડ રૂપિયા એમને ફોન એક ફોનથી એમને મળી જાય. અને સામે એક શાકભાજી વેચવા વાળો હોય, સવારના વહેલો ઉઠીને ભાજી લેવા માટે માર્કેટોની અંદર જાય, ત્યારથી કરીને આખો દિવસ એની મહેનત ચાલે, આખા દિવસમાં એના ખાવા પીવાના ઠેકાણા ન હોય, ઘરે આવવા જવાના ઠેકાણા ન હોય, ફેમિલી સાથે એ ટાઈમ પણ સ્પેન્ડ ન કરી શકે, અને રાત્રે એ જાય એટલે ડાયરેક્ટ સુવાનો સમય થાય, થાકી જાય, આટલું કર્યા પછી પણ એ દિવસની અંદર કરોડ રૂપિયા કમાઈ લે, એને મળે દિવસમાં કેટલા? 100, 200, 500 કેટલા મળે? સાચું કહેજો, પુરુષાર્થ કોનો વધારે? જો પુરુષાર્થથી પૈસા મળતા હોય તો પુરુષાર્થ તો આ શાકભાજી વેચવા વાળાનો વધારે છે. પણ ભગવાન કહે છે ઓલા વેપારીનો પુણ્ય વધારે છે, માટે એને પૈસા ઇઝીલી મળે છે. અને આ વ્યક્તિ ભલે પુરુષાર્થ કરે છે પણ સાથે એનો પુણ્ય એટલો નથી. પુણ્ય મજબૂત હોય તો બધા જ સુખો સહજતાથી મળે, પુણ્ય મજબૂત ન હોય તો સુખો ઝડપથી મળતા નથી. એટલે ભગવાન એ જ કહે છે કે સારા કૃત્ય જો કરવામાં આવે તો એનું જે રિઝલ્ટ આવે એ સારું આવે છે, એને પુણ્ય કહેવાય. અને ખરાબ કૃત્ય કરીએ, ખરાબ કામો કરીએ, કોઈને દુઃખ ઉપજાવીએ કે આવી કુપ્રવૃત્તિઓ કરીએ, એના કારણે એના જે કર્મ બંધાય એનું જે રિઝલ્ટ છે એ અશુભ આવે, એટલે એ પાપ કહેવાય. હવે આ પુણ્ય પાપની ડેફિનેશન ઘણી ઊંડાણની અંદર જાય છે. આ પુણ્યની અંદર શું આવે તો કહે છે, સા ઉચ્ચ દોહ મણદુગ સુરદુગ પંચિંદી જાય પણ દે આઈતી તણુ અંગા આયુ સંજ્ઞાન સંખાણ. એટલે તમને સારી હેલ્થ મળવી એ તમારું પુણ્ય છે. ઘણા લોકો એવા હોય કેન્સર આ તે ઘણી ભયાનક બીમારીઓ નીકળી ગઈ હોય, યંગ એજની અંદર લોકો બીમાર પડ્યા હોય, કિડનીઓ ફેલ હોય, ડાયાલિસિસ પર ચાલતા હોય, ઘણા લોકો એવા તમે જોશો. તો એમને આ વેદના આવી કેવી રીતે? એમનું એટલું પુણ્ય નથી, પાપની પ્રવૃત્તિ એને પૂર્વના સમયની અંદર પાપની પ્રવૃત્તિ એને કરી હશે, જેના કારણે અત્યારે એ પાપના ફળને ભોગવી રહ્યો છે. એને ભલે હવે છે ને યંગ લોકોને ઘણી મોટી મોટી બીમારીઓ નીકળે છે, ત્યારે આપણે નહીં, આપણે શું કહીએ, હજી તો એ નાનો છે, એને એવા શું કાર્ય, એને હજી તો એને જિંદગી પણ જોઈ નથી. ઘણા નાના નાના બીમાર થાય ને તો લોકો આમ કહે કે હજી તો એને જિંદગી પણ જોઈ નથી, ને આવી ભયંકર બીમારીઓ, તો એને એને કયા ખરાબ કામ કર્યા? અત્યારે નથી કર્યા પણ પૂર્વ ભવોની અંદર કર્યા હોય. કર્મસત્તા એવી છે ને કોઈને પણ છોડતી નથી, કર્મનો હિસાબ બધાને ચૂકવવો પડે છે. સારા કર્મ કરો તો સારો ફળ મળે, અશુભ કર્મ કરો તો અશુભ ફળ મળે. બાકી કર્મસત્તા કોઈના બાપાની સગી નથી. ભગવાન જેવા ભગવાનને પણ આ બધું ભોગવવું પડ્યું છે તો આપણે કોણ? આપણે કર્મ કરતા એવું લાગે છે કે નહીં એનું ફળ ભોગવવાનું આવશે જ નહીં. સાક્ષાત તીર્થંકર પણ કર્મના ફળને ભોગવ્યા વગર રહી શક્યા નથી. મહાવીર સ્વામીનું જ તમે એક્ઝામ્પલ લો, એ તમે શૈણિક મહારાજાનું એક્ઝામ્પલ લો. ચાલો, મહાવીર સ્વામીની તો ઘણી વાતો આપણે સાંભળીએ. શૈણિક મહારાજા છે, આવતી જે 24 છે એની અંદર એ પહેલા તીર્થંકર થવાના. તીર્થંકર નો જીવ અત્યારે ક્યાં છે? નરકમાં છે. અત્યારે નરકમાં છે, એનાથી પહેલા એ શ્રેણિક મહારાજાના ભાવમાં. જયારે મહાવીર સ્વામી નો સમય હતો ત્યારે મહાવીર સ્વામી ના શાસનને પામેલો એક શ્રાવક શ્રેણિક રાજા, ભગવાન મહાવીર નો પરમ ભક્ત છે, પરમ ભક્ત. એ છતાં પણ એના જીવનમાં દુઃખ કેટલું આવ્યું ખબર છે? એની પૂર્વાવસ્થા આખી રાજા તરીકેની, જાઓ જલાલીની અંદર એ રહે, રાજાના સુખો એક એક કેવા હોય. એ તો એના માટેનું વર્ણન આવે કે રાજાની જે એનું જે બેડ તૈયાર થાય એ બેડની ઉપર છે ને ગુલાબની પાંખડીઓ રાખવામાં આવે, આખી ગુલાબની પાંખડીઓથી એ બેડ તૈયાર કરવામાં આવે એની ઉપર રાજા સુવે. એમાં પણ સમજો ને, બે ગુલાબની પાંખડી એક સાથે આવી જાય તો એને એ ચુભવા લાગે, એને ચુભે, એટલું એમનું શરીર મુલાયમ હોય, એટલું એમનું શરીર કોમળ હોય, એટલા સુખની અંદર એમનું પાલન થતું. પણ એમની પાછલી જે અવસ્થા છે, એમના છોકરાને રાજ્ય આપી દીધું, કોણીક એમનો છોકરો છે અને કોણીક એક નંબરનો અધર્મી. આ શ્રેણીક મહારાજા ધર્મિષ્ઠ છે અને કોણીક એક નંબરનો અધર્મી. ધર્મ સાથે એને બિલકુલ એલર્જી, કોઈ પણ પ્રકારનું ધર્મનું નામ આવે એટલે ખતમ. અને શ્રેણીક રાજા સાથેના એના પૂર્વના વેરના અનુબંધ, પોતાના સગા પિતા સાથેના વેરના અનુબંધ, એટલે પિતાને છે ને કાલ કોટડીમાં પૂર્યા, કાલ કોટડી અંધાર, અંધારી અંદર, ભોયરાની અંદર જેલ, સૂર્યનું પણ એક પ્રકાશ પણ આવે નહીં, કોઈને અંદર જવાની એન્ટ્રી નહીં. શ્રેણીક રાજાની ચેલના રાણીને અઠવાડિયાની અંદર એક વખત જવા મળે, બાકી શ્રેણીક મહારાજાને તો રોજના ચાબુક મળે, 100 ચાબુક રોજ એમને મારવામાં આવે. એમનું કાંઈ ગુનો નહીં, પણ પૂર્વ ભવના ક્રોધના અનુબંધ છે એટલે એ છોકરાને શ્રેણીક મહારાજા પ્રત્યે એટલો બધો ક્રોધ છે કે આને મારો, ભલે એને કાંઈ નથી કર્યું તો પણ એને મારો. એટલે એક વખત એ રાજા હતા, એના જે સિપાહીઓ, એમની વાતો માનનારા સિપાહીઓ છે, એ જ સિપાહીઓ એને આજે ચાબકા મારે છે. પણ શ્રેણીક મહારાજા છે ને એ ધર્મને પામેલા હતા, ભાવી સ્વામી પાસે એમણે ધર્મને પ્રાપ્ત કર્યું હતું, એટલે એમની દ્રષ્ટિ ક્લિયર હતી કે જે પણ મારી સાથે થઈ રહ્યું છે એ મારા કરેલા કર્મના કારણે થઈ રહ્યું. એમાં એ વ્યક્તિનો કોઈ વાંક નથી કે મારનારનો કોઈ વાંક નથી, પણ મેં પૂર્વ જન્મની અંદર એવા કર્મ કર્યા છે જેના કારણે મારે આ ભોગવવું પડ્યું. એટલા સમતા ભાવથી એ સહન કરે છે ને કે ચાબખા મારવા વાળા જે વ્યક્તિ છે ને એ લોકોને શ્રેણીક મહારાજા શું કહે છે કે તમે એવી પોઝિશન બતાવો કે એ પોઝિશનની અંદર હું ઉભો રહું જેના કારણે તમને મારવા માટે સરળતા પડે, તમારા હાથ ન દુખે, એ પોઝિશન મને બતાવો. એટલે સામે ચાલીને આવી સમતા ભાવ રાખીને એ કષ્ટને સહન કરતા, ખાવાનું પીવાનું કાંઈ આપવામાં ના આવે, કોઈને અંદર એન્ટ્રી જ નહીં, પીવા પાણીના બુંદ પીવા માટે એ તરસી જાય. ત્યારે ચેરણા રાણી શું કરે ખબર છે, ખાવાનું મળે નહીં એટલે રાણીને તો ચિંતા થાય, પોતાનો પતિ આવી હાલતની અંદર હોય અને રક્ષકોની સામે, જેલના જે સિપાહીઓ છે એની સામે તો કોઈ ખાવાનું લઈ જઈ શકે નહીં, એટલે રાણી શું કરે, આંબોડાની અંદર અડદનો લાડવો પોતાના આંબોડાની અંદર એ છુપાવીને લઈ જાય, વાળનો આંબોડો કરે એની અંદર અડદનો લાડવો, અડદ એટલે કાળા કલરના હોય એટલે આંબોડાની અંદર ફિટ થઈ જાય ખબર પણ ના પડે, અડદનો લાડુ જઈને રાજાને ખવડાવે, એ રાજા ખાય, એટલે અડદનો એક પ્રકારનો ગુણ છે, અડદનો લાડુ જે ખાય એના પછી એને તરસ વધારે લાગે, પાણી મળવાના ઠેકાણા નથી, ઉપરથી તરસ વધી રહી છે. ત્યારે શ્રેણીક મહારાજા રડી રડીને કે બીજી વાર જ્યારે મળવા આવે ને ત્યારે આ અડદનો લાડવો નહીં લાવે તો ચાલશે, પણ મને પીવા માટે થોડું પાણી તો લઈ આવજે. હવે પાણી પણ લઈ આવવાની મનાઈ હતી, એટલે શિવના રાણી શું કરે, જ્યારે મળવાનો દિવસ હોય ને ત્યારે નાહવા માટે જાય અને આંબોડો એકદમ ગીલો જ રાખે, એને સાફ કરે નહીં, અને દોડતી દોડતી રાજાને મળવા આવે અને આંબોડામાંથી પાણી નીચવીને રાજાને પીવડાવે. એટલે એક સમયના રાજાની આ દશા હતી. હવે એ જ રાજા ભવિષ્યમાં તીર્થંકર થવાનું છે એ નક્કી છે, પણ કર્મ સત્તા શું કહે છે, ભવિષ્યમાં તમે તીર્થંકર થવાના હો ભલે થવાનો, ત્યારે બધા જ લોકો તમને પૂછશે, પણ અત્યારે મારો હિસાબ તમે ક્લિયર કરો, કર્મ ખપાવ્યા વગર તમે તીર્થંકરની પોસ્ટ તમને મળી શકશે. તમે મહાવીર સ્વામીનું જ એક્ઝામ્પલ લઈ લો, ભગવાન મહાવીર રાજ્યાવસ્થાની અંદર, રાજાપણાની અંદર કેટલા વર્ષ સુધી રહ્યા, હે 30 વર્ષ એ રાજ્યાવસ્થાની અંદર હતા. રાજાના સુખો કેવા હોય, બધું હાથમાં મળે, બધું તૈયાર મળે, ક્યાં પણ કોઈ પ્રકારનો દુઃખ નહીં, એક મચ્છર પણ એને કરડી શકે નહીં, એટલા સેવકો એની સેવામાં હાજર જ હોય એટલો બધો સુખ છે. અને જેવા એ દીક્ષા લઈને સાધના કરવા માટે નીકળ્યા એટલે ઉપસર્ગોની ધારા ચાલે. જે પણ કર્મસત્તાના હિસાબો છે એ હિસાબો ચૂકવવાનો સમય ચાલે. કેમ? કર્મસત્તાનો પણ પીરિયડ હોય, અને તમે સુખી છો ને ત્યારે તમારા સુખમાં ડિસ્ટર્બન્સ નહીં કરે, પણ તમે તમારી જ્યારે દુઃખની વારી આવશે ત્યારે વધારે દુઃખ, વધારેમાં વધારે તમે કેમ દુઃખી થાઓ, એ આ કર્મસત્તા જોશે. આ બધા ઉપસર્ગો જે દુઃખો છે એ બધા પહેલા આવી જાય તો શાંતિથી એ રાજમહેલમાં બેઠા બેઠા એ દુઃખોને સહન તો કરી શકે? ક્યારે નહીં આવે, અને જ્યારે એકલા જવા માટે નીકળ્યા ત્યારે જ બધા દુઃખોએ આક્રમણ શરૂ કર્યું. અને ત્યારે ભગવાનની પણ દ્રષ્ટિ ક્લિયર હતી કે મારે કર્મ ખપાવવા છે, કર્મનો હિસાબ મારે ચૂકતો કરવો પડશે. પુણ્યનું જે બંધ છે, મેં જે પુણ્ય કર્યા છે એના કારણે આજ ભવની અંદર હું તીર્થંકર થઈશ, ત્યારે મારા માટે ત્રણ ગઢ રચાશે, હું સોનાના કમળો ઉપર ચાલીશ, લોકો મારી પૂજા કરશે, બધું જ વાહ 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 થશે. એ વાત બરાબર, પણ અત્યારે મારા કર્મનો સમય છે તો મારે એક પાપ તત્વ મેં જે પાપો બાંધેલા છે એ પાપો તો મારે ચૂકવવા જ પડશે. આપણે એમ થાય દુઃખ આવે એટલે આપણને હાય હોય થઈ જાય, સુખની અંદર કઈ એકદમ એસ આરામાં. આપણે એમ કહીએ ને સુખ મેં સબ સાથી દુઃખ મેં ન કોઈ. સુખ હોય ને ત્યારે બધા પૂછવા આવે, કેમ છો કેમ છો કેમ છો, અને પછી જયારે દુઃખ આવી જાય ત્યારે કોઈ પૂછા પણ ના કરે. દુઃખ આવે ત્યારે એ દુઃખના આત્ર ધ્યાનની અંદર આપણે વધારે ને વધારે દુઃખી થતા જઈએ, દુઃખ કેમ આવ્યું કેમ આવ્યું, એના રોદના આપણે રોતા રોતા વધારે દુઃખી થતા જઈએ. પણ એ દુઃખ આવ્યું શેનાથી એ વિચારધારા આપણી રહેતી નથી. એક ઓલો એ વાત યાદ આવે છે, ઇન્ડિયાની અંદર છે ને એક વ્યક્તિ બાઇક ચલાવતો, બાઇક એણે રોંગ સાઈડથી બાઇક લીધી, અને ટ્રાફિકનો હવાલદાર હતો તો એણે એને અટકાવી, રોંગ સાઈડથી તું બાઇક ચલાવે છે, તને સજા થશે. કે મારી પાસે પૈસા નથી, અત્યારે મારી પાસે પૈસા નથી, તમે મારા ઘરેથી કલેક્ટ કરી લેજો. હવે એને બરાબર બોલતા પણ તૂટી ફૂટી ભાષા બોલે છે, એ પોલીસ પણ બરાબર સમજતો નથી. પોલીસ એને કહે છે ઠીક છે, તને બોલતા આવડે કે બોલતા આવડે છે કે વાંચતા આવડે છે? કે મને બોલતા થોડું ઘણું આવડે છે પણ વાંચતા નથી આવડતું. કે ઠીક છે, લખતા આવડે છે? તો કે હા લખતા આવડે છે પણ વાંચતા નથી આવડતું. સારું બને, લખતા આવડે ને વાંચતા ના આવડે એવું કઈ બને? આ વ્યક્તિ કહે છે મને લખતા આવડે છે, વાંચતા નથી આવડે. પોલીસ કહે ઠીક છે, તું તારા ઘરનું એડ્રેસ લખ, હું ત્યાં આવીને તારી પાસેથી દંડની વસૂલી કરી જઈશ. એણે કંઈક સ્ક્રિબલિંગ કર્યું, થોડા ઘણા લીટા કર્યા, અને પોલીસને બધા આ મારો ઘરનું એડ્રેસ છે. પોલીસ કહે છે આ શું લખ્યું છે? અરે હવે કેમ મને પૂછો છો? મેં પહેલા જ કહ્યું મને લખતા આવડે છે, વાંચતા નથી આવડતું. એટલે આપણી પણ આ જ દશા છે, આપણી પણ આ જ દશા છે. કરેલા કર્મો, કર્મ કરતી વખતે આપણને કર્મ કરવા બરાબર આવડે છે, પણ એના જ્યારે હિસાબ ચૂકવવાના આવે છે ને ત્યારે જે દુઃખ મળે છે એ દુઃખ કયા કારણે મળે છે એનું ચિંતન કરતા આપણને આવડતું નથી, દુઃખ વાંચવા આપણને આવડતા નથી. અત્યારે દુઃખી થઈએ છીએ અને શા કારણે દુઃખ આવ્યું હશે એનું ચિંતન કરતા આપણને આવડતું નથી. નવો દુઃખ નવા કર્મ બાંધતા એકદમ સહેલાઈથી આવડે છે. પુણ્ય અને પાપ આ બે તત્વ છે. પુણ્યના કારણે બધું સુખ મળે, પાપના કારણે બધું દુઃખ મળે. પુણ્યની અંદર તો બધી રીતિ અને સિદ્ધિ, તીર્થંકર નામગરમાં તે મનુષ્ય ગતિ, ઉચ્ચ ગોત્ર, પંચેન્દ્રિયપણું, આ બધું પુણ્યના કારણે. અત્યારે આપણે અહીંયા પણ બેઠા છીએ એ બધું પુણ્યના કારણે. આપણને ધર્મ ગમે છે, ધર્મ મળ્યો છે, સાથે ધર્મ ગમે છે, પરમાત્માની વાતો ઉપર કાંઈક અંશની શ્રદ્ધા બેસે છે, એ બધું પુણ્યના કારણે. જો ધર્મ ગમે જ નહીં તો અહીંયા આવત જ નહીં. એટલે આ સ્ટેજ સુધી આપણે પહોંચ્યા છીએ ને એ પણ એક પ્રકારનું પુણ્ય છે. મેં કાલે જ કહ્યું હતું કે નરકના જીવો છે ને ભગવાનની વાતો સાંભળી જ શકતા નથી. તિર્યંચો સાંભળી શકે છે પણ સમજી શકતા નથી. દેવો સાંભળી શકે છે, સમજી શકે છે, પણ એનું આચરણ કરી શકતા નથી. જ્યારે એકમાત્ર મનુષ્ય ગતિ જેવી છે, સાંભળી શકે, સમજી શકે અને સાથે એનું આચરણ પણ કરી શકે છે. માટે આ મનુષ્ય ગતિનું એટલું મહત્વ છે. મનુષ્ય ગતિ આમને આમ દેવો કરતા પણ દુર્લભ કહી છે. દેવો પણ મનુષ્યપણાની ઝંખે, કારણ કે દેવલોકમાંથી ડાયરેક્ટ મુક્તિ નથી, મોક્ષ નથી. મોક્ષ જો મેળવવું હોય તો મનુષ્ય થઈને જ મોક્ષ મેળવવું પડે. આવતીકાલે મહાવીર સ્વામીનું જન્મ વાંચન કરશું તો વીર એ વીર થયા કેવી રીતે, એ મનુષ્યપણું લઈને વીર થયા. કારણ કે મનુષ્યપણાની અંદર જ સુખ દુઃખનું કોમ્બિનેશન છે. નરક અને તિર્યંશમાં દુઃખ છે, દેવલોકની અંદર સુખ છે. એકલા મનુષ્ય લોકની અંદર જ સુખ અને દુઃખનો કોમ્બિનેશન છે. સુખ દુઃખ બંનેનું કોમ્બિનેશન હોય તો એમાં તમે ક્ષમતા રાખીને ધર્મ આરાધના કરી અને મોક્ષની મોક્ષ સુધીની મંજિલ તમે કાપી શકો. ખાલી એકલા સુખથી તમે બેઠા બેઠા મોક્ષમાં જઈ શકવાના નથી. એકલા દુઃખની અંદર રહીને તમે દુઃખમાં જ પીડાઓ, પછી તમને ધર્મ કરવું પણ ગમે નહીં. તમને તાવ આવે અને કોઈ કે દેરાસર ચાલો, તમને ગમે ના ગમે, કારણ કે ત્યારે તમારું માઇન્ડ એટલું અપસેટ હોય. નરકના જીવોને આખો દિવસ દુઃખ 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 અને દુઃખ જ છે, એટલે એમને ધર્મની વાત તો કોઈ મળતી પણ નથી, પણ કોઈ જઈને એમને સંભળાવે ને તો એમને ગમે પણ નહીં. તિર્યંશો પણ પરાધીન અવસ્થાની અંદર છે, એટલે એમને ખાવાનું મળે ન મળે આ તે એ બધું એમની અંદરમાં કાંઈ નથી, એમના હાથમાં કાંઈ નથી. મળે તો ખાઈ લેવાનું, ન મળે તો કાંઈ. એકલો મનુષ્ય ભાવ જ એવો છે જેની અંદર કર્મ પણ આપણે કરી શકીએ, ધર્મ પણ કરી શકીએ, પુણ્ય પણ બાંધી શકીએ, પાપ પણ કરી શકીએ. બધા જ ઓપ્શન આપણી પાસે ખુલ્લા છે. મેં સવારે વાત કરી હતી, જો ખરાબ ફળ મેળવવાની ઈચ્છા હશે તો પાપ કરજો અને સારા ફળ મેળવવા હશે તો પુણ્ય કરી દેજો. આ ભાવ એવો મળ્યો છે ને, મોકા બધા જ મળ્યા છે. પાપ કરવાના પણ મોકા મળશે, પુણ્ય કરવાના પણ મોકા મળશે. ઓપ્શન ઇઝ ઇન યોર હેન્ડ. પુણ્ય કરવાથી, સારા કર્મ બાંધવાથી એનો ઉદય સારો આવે, અને અશુભ કર્મ બાંધવાથી એનો પાપ રૂપે ઉદય અશુભ આવે. એટલે એની અંદર પછી ગતિઓમાં પણ તિર્યંશ કે નરક ગતિ, જાતિઓમાં પણ હીન જાતિ. હવે મનુષ્ય છે, મનુષ્યપણું પામ્યા પછી પણ આપણે ઉત્કૃષ્ટ જાતિની અંદર આવ્યા. એવી ઘણી જાતિઓ છે, માછીમારો છે કે કસાઈઓ છે, એ લોકો મનુષ્યપણું એમને મળ્યા પછી પણ એમના જીવનની અંદર દયા કરુણા કઈ છે જ નહીં. એમને ધર્મ તો મળ્યો જ નથી, પણ જે સામાન્ય પાયાના ગુણો છે એ ગુણો પણ એની અંદર નથી. કે લોકો પશુઓની કતલ કરવાની અંદર કરવા માટે એમને જરા પણ ખચકાટ પણ અનુભવતા નથી. એટલે એમનો પણ મનુષ્ય ભાવ છે, પણ સાથે ઉચ્ચ કુલ પણ એવો મળવો જોઈએ. ધર્મની આરાધના કરવા માટે લાયક કુલ પણ ક્યારે મળે? જ્યારે તમારો પુણ્યનો ઉદય હોય ત્યારે. તમને પારણાથી નવકાર મળી ગયો, નવકાર મળી ગયો. નવકાર ઉપર શ્રદ્ધા કેટલાની? રત્નાકર પતિશી ની અંદર વાત આવે છે, આપણે ગયા વખતે જોયું હતી ને, નવકાર મંત્ર વિનાશકી દો અન્ય મંત્રો જાણીએ. બીજા મંત્ર દોરા ધાગા હા તે બધું જ કરી છૂટીએ, પણ જે વાસ્તવમાં 14 પૂર્વનો સાર છે, આખા જગતનો જે વિશ્વ મંત્ર છે, એવા નવકાર મંત્ર ઉપર શ્રદ્ધા આપણી રહેતી નથી. આ તો પ્રત્યક્ષ અનુભવ છે કે ગમે એટલી આફત અને તકલીફ આવે, તમે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરો, બધી આફત અને તકલીફ ધીરે ધીરે દૂર થતી જશે. ખાલી એની અંદર શ્રદ્ધા જરૂર, શ્રદ્ધા અને વિશ્વાસ બંને જરૂર. ખાલી વિશ્વાસ નહીં, શ્રદ્ધા જ, શ્રદ્ધા. શ્રદ્ધા અને વિશ્વાસમાં ફરક ખબર છે ને? હે, તમારા છોકરા ઉપર તમને શ્રદ્ધા હોય અને કામવાળા નોકર ચાકર ઉપર તમને વિશ્વાસ. આપણે નોકર ચાકરને શું, આ માણસ વિશ્વાસુ છે, આ માણસ વિશ્વાસુ છે. પણ છોકરા પ્રત્યે શ્રદ્ધા હોય અને નોકર ચાકર પ્રત્યે વિશ્વાસ હોય, ભલે ગમે એવો વિશ્વાસ હોય તો પણ એને આપણે તિજોરીની ચાવી એને આપીને જતા નથી. જ્યારે છોકરો ભલે ગમે એટલો ઉડાવ હોય, તમારા પૈસા ઉડાવતો હોય, તો પણ એને તિજોરીની ચાવી આરામથી આપણે આપીને જઈ શકીએ છીએ. એટલે એના ઉપર આપણને શ્રદ્ધા છે, અન્ય ઉપર વિશ્વાસ છે. પરમાત્મા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ બંને હોવા જરૂરી છે. શ્રદ્ધા વધારે જરૂરી છે. પરમાત્માને સર્વસ્વ માનવા એ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા છે. નમસ્કાર મહામંત્રના શરણે જવું એ એક પ્રકારની શ્રદ્ધા છે. વિશ્વ મંત્ર એમને એમ નથી, 14 પૂર્વનો સાર, આખો જે જૈન શાસન છે, જે પણ આગમોની વાતો છે, જે કાંઈ પણ તત્વની વાતો છે, જટિલ વાતો છે, હું જેટલો બોલું છું ને એમાંથી અડધો કોઈકના સમજમાં આવે ના આવે, એટલે એ છે ને ઘણા લોકોનું ઉપરથી જતું હોય. કોઈને કાંઈક બેઝિક ખબર હોય તો કાંઈક હાઈ લેવલનું થોડું સમજમાં આવે, પણ એ એ જેટલો પણ આગમનો સાર છે એ બધું નવકાર મંત્રની અંદર સમાય. ફક્ત શ્રદ્ધા રાખવી જરૂરી છે, એના શરણે જવું જરૂરી છે. તો અહીંયા જીવનમાં ભગવાને બતાવ્યું કે પુણ્ય કર્મ આદરવા યોગ્ય છે અને પાપ કર્મ છોડવા યોગ્ય છે. આ આપણી વર્તમાન કક્ષાની વાત કરું છું. પછી તો તમે સાધનાની અંદર જેમ જેમ ઊંડા ઉતરો ને તેમ તેમ એક લેવલ ઉપર તમને પુણ્ય પણ છોડવાનું છે, પુણ્યના સારા કર્મો પણ કરવાના છોડવાના. એટલે તીર્થંકર છે ને, તીર્થંકર પોતાના છેલ્લા ભાવની અંદર દીક્ષા જ્યાં સુધી ન લે ત્યાં સુધી કોઈ દેરાસરમાં ન જાય, કોઈ પ્રતિગમન સામાયિક પૂજા વગેરે કાંઈ પણ ન કરે. કારણ કે એમની સાધના એ લેવલની પહોંચી ગઈ છે કે એમને હવે પુણ્ય પણ બાંધવાની જરૂર. પુણ્ય એ કર્મ જ છે. સારા કર્મ એટલે પુણ્ય, ખરાબ કર્મ એટલે પાપ. સારા કર્મ પણ બાંધીએ તો એનું જે ફળ સારું ભોગવવું પડવાનું છે. એટલે ભગવાનને છે ને એ સારા કર્મ બાંધવાની પણ જરૂર નથી. ભગવાનને તો બધા જ કર્મ ખપાવવા છે. પુણ્ય એ સોનાની બેડી સમાન, પાપ એ લોખંડની બેડી છે, પુણ્ય એ સોનાની બેડી છે, પણ આખર તો એ બેડી જ છે. એટલે અત્યારે આપણને પુણ્ય જરૂરી છે, પણ એ સાધનાની લેવલમાં પુણ્યનો પણ ત્યાગ કરી અને આપણને કર્મોની નિર્જરા કરવાની છે. આ પુણ્ય અને પાપ તત્વ થયું. એના પછી આવે છે આશ્રવ. આશ્રવ એટલે કર્મનું આવવું, તે આશ્રવ, ઇન્ફ્લક્સ ઓફ કર્મ. કર્મના જથ્થાઓ આખા વાતાવરણની અંદર ઉદ્ગલ પરમાણુઓ કર્મના પડેલા હોય અને કર્મસત્તાનો ગણિત છે ને એકદમ સાફ છે, એટલે એનાથી કોઈ કાંઈ પણ કૃત્ય છુપો રહેતું નથી. એટલે તમે એકદમ એકાંતમાં જઈને કોઈ ખરાબ કામ કરો ને તો પણ એ કર્મસત્તા તમને પકડી જશે. એક નારદ ઋષિની વાત આવે છે. નારદ ઋષિ અને પર્વત ઋષિ બે એક જ ગુરુના શિષ્ય હતા, હજી એક ત્રીજો શિષ્ય પણ હતો સાથે. ગુરુને થયું કે મેં એમને ઘણું જ્ઞાન આપી દીધું, હવે એ જ્ઞાનને એ લોકોએ કેટલું પચાવ્યું છે એની મારે પરીક્ષા કરવી છે. શું એની મારે પરીક્ષા કરવી છે? તો એણે છે ને ત્રણેયને એક એક પક્ષી આપ્યો. એક એક પક્ષી ત્રણેયને આપ્યો અને ત્રણેયને કહ્યું જ્યાં કોઈ જુએ નહીં ત્યાં જઈને આને મારી નાખો. ત્રણ છે, એક જ ગુરુ પાસે એમણે દીક્ષા લીધી હતી, બધાને સમાન જ્ઞાન મળ્યું હતું. એક વ્યક્તિ ગયો થોડાક લોકોથી દૂર જ્યાં વાતાવરણ હતું, ઓછા લોકો જોતા હતા, કોઈની નજર જતી નહોતી, ત્યાં જઈને એણે મારી નાખી. બીજો ગયો એનાથી થોડો દૂર ગયો, એ જ્યાં સાવજ કોઈ હતું જ નહીં એવા સ્થાનમાં જઈને મારી નાખી. પણ જે નારદ ઋષિ હતા એ ઘણા દૂર ગયા, પણ એ જીવને મારવા જતા એમને વિચાર આવ્યો કે ભલે અત્યારે અહીંયા કોઈ જોતું નથી પણ કર્મસત્તા તો જોઈ રહી છે, કર્મ તો બધે જ ઠેકાણે છે, એ તો જોઈ રહ્યા છે, હું એને મારીશ તો કર્મ મારા તો ચોંટી જશે. એટલે એણે એ જીવને માર્યું નહીં, ગુરુ પાસે પાછો લઈ ગયો. ગુરુ કહે છે સાચું જ્ઞાન આ વ્યક્તિએ પચાવ્યું. એટલે કર્મ છે ને એ એકાંતમાં પણ કર્મરૂપ જ છે. આપણે જોયું ઘણા લોકોની સામે આપણે સારા બનવા માટેની પ્રયત્ન કરી અને પછી એકાંતની અંદર પાપો કરતા હોય. આપણે ઘણા એક કહેવત છે મુખ મેં રામ બગલ મેં છુરી. શું કે? મુખ મેં રામ બગલ મેં છુરી. બહારથી એકદમ ધાર્મિક દેખાતો હોય અને અંદર જાય એ પ્રવૃત્તિ કેવી હોય? એની પાપની પ્રવૃત્તિ. આવું નહીં, કર્મસત્તા બધે ઠેકાણે જોઈ ગઈ છે. તમારી જેટલી પણ એક્શનો છે એ બધી જ એક્શનોનું ઓડિયો વિડીયો રેકોર્ડિંગ આ કર્મ પાસે થઈ રહ્યું. જે પણ કૃત્ય આપણે કરી રહ્યા છીએ એ કર્મરાજાના કેમેરાની અંદર ફિટ થઈ રહ્યા છે. પછી જ્યારે એને ચૂકવવાનો વારો આવશે ને ત્યારે હસતા હસતા બાંધેલા કર્મો રડતા રડતા પણ છૂટવાના નથી. કર્મો બાંધતી વખતે એકદમ ટેસ્ટથી આપણે બાંધીએ. શ્રેણીક રાજા છે, એમણે કર્મો ક્યારે બાંધેલા હતા? પૂર્વાવસ્થાની અંદર એમને શિકારનો બહુ શોખ. રાજા હોય એટલે શિકારનો એમનો પેશન હોય, શિકારનો બહુ શોખ. શિકાર માટે નીકળ્યા. એક હરણી જતી હતી, હરણીને એક તીર માર્યો, હરણી તરફડતી મરી ગઈ. અને એ હરણી ગર્ભને ધારણ કરનારી હતી, એટલે એના ગર્ભની અંદર બચલો હતો, એ પણ એ તીરના કારણે મરી ગયું. ત્યાં સૈનિક મહારાજા એ જોઈને ખુશ થાય છે, ઓહો મેં તો એક જ તીરથી બે નિશાના મારી દીધા. એક તો પાપ કર્યું, પણ પાપની સાથે પશ્ચાતાપ નહીં, પાપની સાથે એની અનુમોદના. મેં કર્યું, મારા જેવું તો કોઈ કરી શકે નહીં, એક જ તીરમાં મેં બે નિશાનો ચલાવી દીધા. અને એના કારણે એમના કર્મબંધ એકદમ નિકાચિત થઈ ગયા. શાસ્ત્રકારો કહે છે, પાપ કરો તો પણ એ ડરતા ડરતા કરો, પાપ કરો તો પણ એ પશ્ચાતાપ સાથે ના કરો, પાપ કર્યા પછી એની અનુમોદના ક્યારે પણ કરો. પાપ કરવા જ પડે છે, આપણો ધંધો એવો છે, બિઝનેસ એવો છે કે સંસારમાં રહેલા છીએ તો પાપ કોઈ ને કોઈ આપણને કરવા પડે છે. પણ એ પાપ આપણને ડંખવા જોઈએ. કર્મોનું આશ્રવ થઈ રહ્યું છે એ તમે જુઓ. ભગવાન કહે છે, સમયે સમયે આપણે કર્મના જથ્થાઓને આપણા આત્મા સાથે ચોંટાડી રહ્યા છીએ. એ કર્મોનું અંદર આવવું એ આશ્રવ કહેવાય. પછી બીજો તત્વ છે સંવર. કર્મનું આવવું અટકાવવું એ છે સંવર. કર્મો આવી રહ્યા છે અને તમે એવી પ્રવૃત્તિ કરો જેથી કર્મ આવતા અટકે, એને કહેવાય સંવર. સારી પ્રવૃત્તિ કરો કે એ પ્રકારના પ્રિકોશન્સ લો જેના કારણે કર્મો આવે જ નહીં, આવે તો ઓછા આવે. એ કર્મોને આવતા અટકાવવું, અશુભ કર્મોને અંદર આવતા અટકાવવું, આ છે સંવર. એના પછી જે કર્મ આવીને આપણા આત્મા સાથે એકમેક થઈ જાય એને કહેવાય બંધ. આ બંધ તત્વ છે, ક્ષીર નીર ન્યાય એકમેક થઈ જાય. આત્મા અને કર્મ, ક્ષીર અને નીર, પાણી અને દૂધની જેમ એકમેક થઈ જાય. એટલા માટે આપણે સંસારમાં રખડી રહ્યા. આત્મા સાથે ચોંટે પણ ક્ષીર નીર ન્યાય, એટલે એને કોણ છૂટા પાડી શકે? દૂધ અને પાણી જો એક થઈ ગયા હોય, છૂટા પાડવું શક્ય છે, અશક્ય નથી. એટલે કર્મને છૂટા પાડવા એ અશક્ય નથી. માનસરોવરનો જે હંસ હોય ને, હંસ હંમેશા દૂધ અને પાણીનું મિક્સચર કરીને એમને આપો તો એ હંસ છે ને દૂધ એમાંથી પી લેશે અને પાણી રહેવા દેશે. હંસ એ કરી શકે છે, એની પાસે વિવેક બુદ્ધિ છે. તો એક ક્ષીર નીર ન્યાય કર્મો આપણા આત્મા સાથે એકમેક થઈ જાય એને બંધ તત્વ કહેવાય, કર્મોનું બંધાવવું. એના પછી છે નિર્જરા તત્વ, એટલે બંધાયેલા કર્મોને નિર્જરા કરવી, એને આત્માથી દૂર કરવા. તપ, જપ, ધ્યાન, વ્રત આ તે કરી અને શરીરને કષ્ટ આપવા દ્વારા જબરજસ્તી એક કર્મને દૂર ફેંકવું, આ છે નિર્જરા. વિવિધ પ્રકારના જે પણ આપણે તપો કરી રહ્યા છીએ, આ તપ શા માટે છે? પર્યુષણ છે, પર્યુષણમાં યોગાભ્યાસ ના કરે, એકાસના કરે, ઉપવાસ કરે, શા માટે? વાવા મેળવવા માટે, અઠાઈ કરે શા માટે? લોકો બધા આવીને તાતા પૂછે, એટલા માટે મારું પારણું એકદમ ધૂમધમાલથી બધા આવીને ઉજવે, એટલા માટે કરો. તપસા માટે, તપસા નિર્જરાચ, તત્વાર સૂત્ર ની અંદર કહ્યું તપ કરવું શા માટે, નિર્જરા કરવા માટે, કરેલા કર્મોની નિર્જરા થાય માટે તપ કરવાનું છે. ભગવાન મહાવીરને ખબર છે કે આ મારા કર્મ ખરી પડવાના છે, તે છતાં પણ જલ્દીથી જલ્દી આ બધા કર્મો કેમ દૂર થાય, એટલા માટે ભગવાન તપની આરાધના કરે. 12 પ્રકારના તપ ભગવાને બતાવ્યા. આપણે જે પણ તપસ્યા કરીએ છીએ ને, એ બધું એક જ પ્રકારનો તપ છે. અનશનની અંદર આ બધું જ આવી જાય. નૌકાથી, ચોવિયાર, આંબીલ, એકાસણો, બ્યાસણો, ઉપવાસ વગેરે બધું જ એક અનશન નામના તપની અંદર આવી જાય. બાકી 11 તપની આરાધના આપણે કરતા નથી. 6 અભ્યંતર પ્રકાર છે, 6 બાહ્ય પ્રકાર છે, તપના 12 પ્રકાર. બાહ્ય પ્રકાર એટલે બાહ્ય તપ જે છે એ બીજા જોઈ શકે. આપણે એ બાહ્ય પ્રકારના તપ કરીએ તો બીજા લોકો જોઈ શકે, અને અભ્યંતર તપ છે એ ખાલી આપણો આત્મા જોઈ શકે. આપણે આપણે કરીએ છીએ આપણને જ ખબર છે. એ બાહ્ય તપની અંદર છે ને, અણસણ મુણુઅરિયા વિત્તી સંખેણમ રસત્તા ઉકાય કિલેશો સંલીણમ યાય બજો તો હોય. બાહ્ય તપના 6 પ્રકાર છે. અણસણ એટલે આ બધો તપ, નાનાકડા ચોવીયા થી લઈને ઉત્કૃષ્ટ અનશન સુધીનો તપ, મૃત્યુ સુધીના જે ઉપવાસો કરીએ ત્યાં સુધીનો તપ બધું અનશન ની અંદર આવી જાય. એના પછી તપનો બીજો પ્રકાર છે ઉણોદરી. ઉણોદરી એટલે ભૂખ કરતા ઓછું ખાવું. તમને ભૂખ 4 રોટલીની લાગી હોય તો તમે 3 રોટલી ખાઓ, એ એક પ્રકારનું ઉણોદરી તપ છે. એટલે તમારી ભૂખને કંટ્રોલમાં લાવવું, તમારી રસનેન્દ્રિયને કંટ્રોલની અંદર લાવવું, આ ઉણોદરી નામનો તપ છે. એના પછી વિત્તી સંક્ષેપણ એટલે વૃત્તિનો સંક્ષેપ. ખાવાની એકદમ વૃત્તિ પડી હોય, નહીં મને મને આ ગુલાબજાંબુ બન્યા છે, મને એકદમ ફેવરેટ છે, હું તો આજે 20-25 ખાઈ જ લઈશ, એ વૃત્તિ આપણી એવી છે, ખા ખા કરવાની વૃત્તિ છે. એ વૃત્તિનો સંક્ષેપ કરવો, ભલે ગમે એટલા મારા ફેવરેટ છે પણ આજે હું 5 થી વધારે નહીં ખાઉં. એટલે વૃત્તિને સંક્ષેપ કરી નાખવાનું, મનથી કંટ્રોલ કરી લેવાનું કે આજે મને એટલું બધું નથી જોઈ. ખાવું એ વિભાવ દશા છે, ઉપવાસ એ સ્વભાવ દશા છે. હું ઉપવાસ તો કરી શકતો નથી, તપ તો કરી શકતો નથી, તો ત્યાગ કરું, વૃત્તિને મારે સંક્ષેપ કરી દઉં. આજે ઘરની અંદર 20-25 આઈટમો બની છે, એમાંથી મને 5 કે 6 જ આઈટમો આજે વાપરવી છે. એક પ્રકારનો તપ છે આ, વૃત્તિનો સંક્ષેપ કરવો એક પ્રકારનો તપ છે. એના પછી રસચ્ચાવ એટલે રસ પરિત્યાગ, રસનો ત્યાગ. જે રસથી આપણે ખાઈ રહ્યા છીએ, જે તીવ્રતાથી આપણે ખાઈ રહ્યા છીએ, જેટલા ટેસ્ટથી આપણે ખાઈ રહ્યા છીએ, એ રસને ઓછો કરો. ખાવું પડે છે એટલે ખાઈ રહ્યો છું, બાકી ટેસ્ટ જેવું હશે એવું મને ચાલશે. જ્યાં મળે, જેવું મળે, જેટલું મળે એને તમે ખાતા છો. આપણી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ને, મીઠો થોડો વધુ થઈ જાય તો એ રડારડ થઈ જાય, અને મીઠો થોડો ઓછો થઈ જાય તો પણ ઝઘડાઓ થઈ જાય. નાની નાની વાતોની અંદર એટલું તમે એક્સેપ્ટ કરતા શીખો. ઠીક છે, ઓછો છે, વધુ છે, મારા આત્માને એની સાથે કઈ લેવા દેવા નથી. ખાય કોણ છે? શરીર ખાય છે. મારો આત્મા ખાય છે? ખાવાનું કામ શરીર માટેનું છે, આત્માને ખાવાની જરૂર નથી હોતી. શરીર બને છે ખાવાથી, શરીર ટકે છે ખાવાથી, એટલે શરીરને ટકાવવા માટે ખાવું છે. સાચું કહેજો, તમે ખાવા માટે જીવો કે જીવવા માટે ખાઓ? ખાવા માટે જીવો કે જીવવા માટે ખાઓ? બંનેનું ખૂબ મહત્વ છે. ખાવા માટે કોણ જીવે ખબર છે? પશુ પક્ષીઓ. પશુ પક્ષીઓ ખાવા માટે જીવે, બસ એને જ્યાં જે મળી જાય મોઢામાં નાખતા હિસાબ, આગળ પાછળ કઈ જોવાનું, જેટલું મળે આવવા દે. આપણે કોણ છીએ? પશુ કે મનુષ્ય? પછી ઘણા લોકો એમાંથી પછી એક્સેપ્શન, મેન ઇઝ એ સોશિયલ એનિમલ. આપણે પણ આખર તો પશુ જ છીએ ને, સોશિયલ એનિમલ છીએ. પણ આપણે ખાવા માટે જીવવાનું નથી, જીવવા માટે ખાવાનું. જીવન આ ટકાવવું છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીરને ટકાવવાનું છે. શા માટે? કે આ શરીર જ ધર્મ કરવાનું મૂળ સાધન છે. જો શરીર બરાબર હશે તો ધર્મની આરાધના આપણે કરી શકશું, તો આપણે સાધના કરી શકશું. શરીરને ટકાવવાનું છે, શરીરને ટકાવવા માટે ખાવાનું છે. બાકી ખાવાનું પ્રોસેસ એ કઈ રસ લેવા જેવી કે એવી કઈ ડેપ્થ વાળી વાત નથી. ખાવું, ખાવાની જે પણ વસ્તુઓ છે ને, એ બધી પૂતગલ છે, બધી જ પૂતગલ છે. અને આપણું શરીર પણ પૂતગલ છે. એક પૂતગલ બીજા પૂતગલને ગ્રહણ કરે છે, અને મારો આત્મા તો એ જોઈ રહ્યો છે. એ ખાવાની અંદર તમે ઇન્વોલ્વ ન થાવ. આ એક પ્રકારનું ધ્યાન છે, ધ્યાનની એક પ્રક્રિયા છે. બુદ્ધિઝમ ની અંદર છે ને વિપશ્યના નામનો એક કોર્સ છે, વિપશ્યના, એ સાંભળ્યું હોય તો. ધ્યાનની સાધના જે શીખવાડે ને, વર્તમાનમાં જીવવાની અને ધ્યાનમાં રહેવાની જે બાબતો શીખવાડે, પોતાના આત્માના ધ્યાનની અંદર રહેવાની જે સાધના શીખવાડવામાં આવે, તો એના બેઝિક સ્ટેપની અંદર આ એક સાધના છે. તમારા આત્માને બધી વાતોમાંથી દૂર કેવી રીતે કાઢવું? જમતી વખતે છે ને તમારા આત્માને બહાર કાઢીને જમો, આત્માને બહાર કાઢીને જમો. મારો આત્મા ત્યાં છે, એ જોઈ રહ્યો છે. એક પૂતગલ બીજા પૂતગલને ગ્રહણ કરી રહ્યો છે, એને ટેસ્ટ આવે છે, એને જેટલા પ્રમાણમાં જોઈએ છે એ બધું ગ્રહણ કરે છે. એને મીઠો ક્યારેક ઓછો બધું આવી જાય, ક્યારેક ચા ઠંડી મળે, ક્યારેક ગરમ મળે, ક્યારેક ખાવાનું બરાબર મળે, પેટ ભરીને મળે, ક્યારેક ઓછો બધું મળે. એનાથી મારા આત્માને શું છે? એટલે નાની નાની બાબતોમાં ક્યારે પણ મનને ડિપ્રેસ થવા દેશો. ભગવાનના શાસનની અંદર છે ને ચિત્તની પ્રસન્નતા બહુ મહત્વની બતાવી છે. તમારી સફળતા કરતા પણ ચિત્તની પ્રસન્નતા વધારે મહત્વની છે. ચિત્તની પ્રસન્નતા, આપણે ભગવાનની પૂજા કરીએ ને, પૂજા કરવાથી પણ આપણને મેળવવાનું શું છે? ચિત્તની પ્રસન્નતા. આપણે શ્લોકની અંદર કહીએ, મન પ્રસન્નતા મેતી પૂજ્યમાને જિનેશ્વરે. હે ભગવાન, તમારી પૂજા કરવાથી મારા મનની પ્રસન્નતા આખો દિવસ રહો. મનો પ્રસન્નતા મે, મારો મન હંમેશા પ્રસન્ન રહો. નાની નાની બાબતની અંદર મારા મનની અંદર સંકલેશ ઉત્પન્ન ન થાય. એટલે નાની નાની જે બાબતો છે ને એને લેટ ગો કરો. મોટી મોટી જે બાબતો છે એને લેટ ગોડ કરો. લેટ ગો, લેટ ગોડ. જે બાબતો તમારા કંટ્રોલની અંદર છે, જ્યાં નાની નાની બાબતોની અંદર તમે ગુસ્સો આવી જાય છે, એને કંટ્રોલ કરો, લેટ ગો કરી દો. અને મોટી મોટી બાબતો છે તમારા સમજમાં આવતું નથી, આ વ્યક્તિએ મારી સાથે આટલો અન્યાય કેમ કર્યો, હે એનું શું બગાડ્યું હતું, મારી ઉપર આ કેમ ચડી બેસે છે, કેમ આ માને આટલું કરે છે, ત્યારે એ આપણને સમજમાં આવતું નથી. ત્યારે લેટ ગોડ, ભગવાન જાણે. ભગવાનને તો ખબર જ છે, એટલે ભગવાન જાણે, હું જાણતો નથી, એ લેટ ગોડ કરી દો. પણ મનની પ્રસન્નતા ક્યારે પણ ડગમગાયમાન ન થવી જોઈએ. ભગવાન કહે છે સફળતા અને પ્રસન્નતા બંને એક્સ્ટ્રીમ છે, બંને એક્સ્ટ્રીમ ખૂણા છે. તમને સફળતા મેળવવી છે કે પ્રસન્નતા મેળવવી છે? સફળતા એટલે ઘણો પૈસો તમે કમાવો, પૈસાની અંદર સુખ ચેનની જિંદગી આ તે બધું તમારા સફળતાની અંદર આવે, અને મનની પ્રસન્નતા એક બાજુ આવે. તમને શું મેળવવું છે, પ્રસન્નતા કે સફળતા? સફળતા નથી જોઈતી, બંને જોઈ છે, બંને. આ મને મને અંદાજ જ હતો કે બંનેનો જવાબ આવશે. એટલે હું પ્રશ્ન પૂછું છું તો મને ઉલ્લુ બનાવવા માંગુ છું. ને હવે તમને પૂછું કે બંને માંથી તમને એક જ મળવાની હોય, કાં સફળતા ને કાં પ્રસન્નતા, તમને કોઈ એક જ વસ્તુ મળવાની હોય તો તમને તમે કોને પ્રિફર કરો, પ્રસન્નતા કે સફળતા? તમે લાખો અને કરોડો કમાઓ પણ સાથે તમારા મનની અંદર સતત સંકલેશ રહ્યા કરતો હોય, આખો દિવસ થાય હોય રહ્યા કરતી હોય, આખો દિવસ પૈસા કમાવ્યા પછી તમે તમારી જાત માટે, તમારી ફેમિલી માટે તમે સમય ન કાઢી શકતા હો, તમારા મનથી તમે આનંદિત પ્રફુલ્લિત ન રહી શકતા હો, તો એવી સફળતા કોઈ કામની નથી. શાસ્ત્રકારો કહે છે સફળતા એ ઘરેણા સમાન છે અને પ્રસન્નતા એ વસ્ત્ર સમાન છે. ઘરેણા એક વખત ન હોય તો ચાલે, પણ વસ્ત્ર વગર ક્યારે પણ ન ચાલે. એટલે સફળતા ક્યારેક ઓછી વધુ મળે તો ચાલે, પૈસા તમે ઓછા વધુ કમાવો તો ચાલે, ઓછા વધુ કમ્ફર્ટની અંદર તમે જીવો તો ચાલે, પણ મનની પ્રસન્નતાને ખંડિત કરીને તમે સફળતા પાછળ દોડો નહીં. સમજે? એક એક્ઝામ્પલ આપવા માટે, આમ ક્યારે બને નહીં, તમે સમજો કે નાહવા ગયા હો, બાથની અંદર તમે નાહવા માટે ગયા, બહાર છે ને તમે એક ખીલા ઉપર તમારા બધા ઘરેણા ટંગાવીને ગયા અને એક ખીલા ઉપર કપડાં ટંગાવીને ગયા. હવે સમજો, એક્સ્ટ્રીમ મજાક માટેની વાત કરું હું, આમ વાસ્તવમાં કોઈ ચોરી કરવા આવવાનું નથી. આમ કોઈ ચોર આવે અને બે ચોર સાથે આવે, એક તમારા કપડાં ઉપાડીને ભાગે અને એક તમારા ઘરેણા ઉપાડીને ભાગે, તો તમે બચાવો કોને? તમે કોની પાછળ દોડો? હે, 500 રૂપિયાના કપડાં છે અને 50,000ના ઘરેણા છે, હે, ત્યારે તમારી પ્રેફરન્સ શું? નહી, આ પ્રાથમિક જે કન્ડિશન છે એ તો પ્રસન્નતાનું તમારું પ્રેફરન્સ પહેલા રહેશે. કપડાનું પ્રેફરન્સ હંમેશા પહેલા હોય, ઘરેણાનું પછી હોય. કપડા વગર ઘરેણા શોભે નહીં, ઘરેણા વખત એક વખત વગર એના વગર ચાલી જાય, પણ કપડા વગર ક્યારે પણ ચાલે. ભગવાન કહે છે તમે પ્રસન્ન રહેતા શીખો. આ જીવનની અંદર તમે હાય હોય કરીને થાકી જશો, પણ મનની પ્રસન્નતા જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી આ જીવન બધું વ્યર્થ જવાનું છે. ભલે ગમે એટલા કષ્ટ કરી લઉં, પણ મનની પ્રસન્નતા ઇઝ મસ્ટ. ભગવાનની વાતો ઉપર શ્રદ્ધા દેશે, સત્ય લાગે કે નહીં? હે, એ છે ને, એક વ્યક્તિ હતો, આપણે ભગવાન ઉપર શ્રદ્ધા છે કે નહીં એક વિષય છે. એક વ્યક્તિ હતો, ભગવાનની ઘણી સાધના કરી, ભગવાન એના ઉપર પ્રસન્ન થઈ ગયો. એને કે ઠીક છે, હું તારા ઉપર પ્રસન્ન છું, તને શું માગવું છે માગી લે મારી પાસે. એ વ્યક્તિને ત્યારે કાંઈ જરૂર હતી નહીં, ઠીક છે, મને અત્યારે તો કાંઈ નથી જોઈતું, પણ મને તમારી જ્યારે જરૂર પડે ત્યારે તમે મારી પાસે આવી જશો. ભગવાને કહ્યું ઓકે, પ્રોમિસ, તું જ્યારે મને યાદ કરશે ત્યારે હું આવી જઈશ. એ રહેતો હતો ઉપર એપાર્ટમેન્ટની અંદર, 15મા 20મા માળે રહેતો હતો. અચાનક એક દિવસ રાતના ઊંઘમાં એ નીંદરમાં એ બહાર જોવા ગેલેરીમાં ગયો અને ત્યાંથી પડી ગયો. 15મા માળેથી 14મા 13મા 12મા 11મા 10મા માળે પહોંચી ગયો. 9મા 8મા 7મા 6ઠ્ઠા 5મા 4થા 3જા અને 2જા પહેલા એણે ભગવાનને યાદ કર્યા. અત્યારે મને ભગવાનની જરૂર છે, મને બીજો કોઈ બતાવી શકશે નહીં, ભગવાનની જરૂર છે. ભગવાનને વચમાં યાદ કરી લીધા હતા, પણ આટલો નીચે આવ્યા પછી 6ઠ્ઠા 7મા 7મા 6ઠ્ઠા 5મા 4થા 3જા 2જા પહેલા માળા સુધી આવી ગયો. ભગવાન હજી સુધી એને ભગવાને પકડ્યું નહીં, પણ પહેલા માળે એ પહોંચ્યો ને ત્યારે એને એક દોરડો દેખાડી. દોરડો લટકતો હતો એને દોરડાને પકડી. ભગવાન આવે કે નહીં એની શું ગેરંટી? આ દોરડો મળ્યો છે, આ દોરડાને પકડી, દોરડાને પકડીને એ લટકી ગયો. ત્યાં નીચેથી અવાજ આવે છે, ત્યાં શું કર્યું? તે મારા ઉપર શ્રદ્ધા રાખી નહીં, હું તો તને લેવા માટે નીચે ઉભો હતો. તને વિઝિબલ એવા દોરડા ઉપર વિશ્વાસ છે, ઇનવિઝિબલ એવા મારા ઉપર વિશ્વાસ નથી. આપણને વિઝિબલ વસ્તુઓ ઉપર વિશ્વાસ છે ને શ્રદ્ધા છે, ઇનવિઝિબલ એવા પરમાત્મા ઉપર શ્રદ્ધા નથી, પરમાત્માની વાતો ઉપર શ્રદ્ધા નથી. પરમાત્મા જે વાતો કરે છે આપણા હિત માટે કરે છે એ આપણને સમજાતું નથી. ભગવાન કહે છે કોઈ પણ કન્ડિશનની અંદર તમારા મનની પ્રસન્નતા જવી જોઈએ નહીં. નાની નાની વાત બાબતોની અંદર ક્યાં પણ મનમાં સંકલેશ આવવા દો નહીં. તમે એ પ્રસંગ આવી જાય તમારા મનને સ્થિર રાખતા શીખો, બી હેપી. ચિત્તની પ્રસન્નતા, આનંદગંજી મહારાજાએ કહ્યું ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રે. ભગવાન તમારા પૂજનનો જો કોઈ ફળ હોય તો મને ચિત્તની પ્રસન્નતા મળે, મને બીજું કઈ નથી જોયું. આમ છે ને, ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ લાવવું ઘણું મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ. મહાભારતનો યુદ્ધ હતો એટલે મહાભારતની અંદર એક પ્રસંગ આવે છે, યુદ્ધનો નહીં એના પહેલાનો પ્રસંગ છે. દ્રૌપદીનો સ્વયંવર, સ્વયંવર તમને ખ્યાલ છે? મહાભારત તમે કોઈ સાંભળી હશે. દ્રૌપદીનો સ્વયંવર છે એકદમ બહુ કઠિન છે, ગોલ ગોલ ચક્ર ફરે છે, એના ઉપર ઉભો રહેવાનું છે, હાથમાં ધનુષ પકડવાનું છે, ઉપર ગોલ ગોલ માછલીનો એક આકાર છે, એ માછલીની આંખને વીંધવાની છે, એ પણ ઉપર જોઈને નહીં નીચે જોઈને. નીચે પાણી છે, નીચે પાણી છે, એ પાણીમાં જોઈને ઉપર તીર ચલાવવાનું છે અને એ માછલીની આંખ વીંધવાની છે. ઘણો કઠિન છે. અર્જુન કહે છે મને ગમે એમ કરીને દ્રૌપદી જોઈએ છે. કૃષ્ણ મહારાજાને કહે છે તમે મને સહાય કરશો, તમે મારા પરમ મિત્ર છો, તમે મને હેલ્પ કરજો, મને ગમે એમ કરીને દ્રૌપદીનું આ સ્વયંવર જીતીને દ્રૌપદી સાથે લગ્ન કરવા છે. કૃષ્ણ મહારાજાએ કહ્યું ઠીક છે, પણ તારે પુરુષાર્થ તો કરવો જ પડશે. ઠીક છે, હું પુરુષાર્થ કરીશ, તમે મને હેલ્પ કરજો. કૃષ્ણ મહારાજા કહે છે હું હેલ્પ કરીશ, પણ તું કેટલો પુરુષાર્થ કરશે? તમે કહો એટલો હું પુરુષાર્થ કરીશ. કૃષ્ણ મહારાજા કહેતા ગયા તને સ્વયંવર માટે રેડી થવું પડશે, હા થઈશ, હાથમાં ધનુષ પકડવું પડશે, હા પકડીશ, તને ત્યાં ગોલ ચક્કરમાં ઉભો રહેવું પડશે, ઉભો રહીશ, તને નીચે જોવું પડશે, હું જોઈશ, ઉપર તીર ચલાવવું પડશે, હું ચલાવીશ, તને એ માછલીની આંખ વીંધવી પડશે. અરે હા શું કરી રહ્યા, બધું હું જ કરું તો પછી તમારી હેલ્પ ક્યાં આવી? હે, બધું હું જ કરું તો પછી તમે શું હેલ્પ કરી શકવાના છે? એટલે ભગવાન ઉપર એને વિશ્વાસ હતો નહીં, શ્રદ્ધા હતી નહીં. મને આ હેલ્પ કરવાનું કહે છે, મને જ ઉલ્લુ બનાવે છે, બધું મારી પાસેથી કરાવી લે છે, પછી એમનું કામ શું રહ્યું? ત્યારે એણે ઉત્સુકતાથી ભગવાનને પૂછ્યું, કૃષ્ણ મહારાજાને પૂછ્યું બધું હું જ કરું તો તમે શું કરવાના છો? કૃષ્ણ મહારાજા કહે છે બધું તું કરીશ, પણ જ્યારે અંત સમયે તારો તીર જ્યારે છૂટવાનો હોય, તું જ્યારે તીર નાખવાનો હોય, ત્યારે નીચેનું પાણી જે છે એ સ્થિર રાખી દેવાની જવાબદારી મારી. જો ત્યારે એ પાણી સ્થિર નહીં રહે તો ભલે તું ગમે એવો ધનુધારી હોય તો પણ તારો નિશાનો ચૂકી જાય. તને એ નિશાનો ચૂકવો નથી તો આ પાણીને ક્યારે થોડી વાર માટે સ્થિર રાખી દેવાની જવાબદારી મારી. એટલે ભગવાન આપણને એવું જ કંઈક કહે છે, તમે બધું જ કરો પણ તમારા મનને પ્રસન્ન રાખવાની જવાબદારી મારી, તમે મારી પાસે આવી જાઓ. મારું શરણું તમે સ્વીકારી લો પછી તમારા જીવનને ખુશ કરી દેવાની જવાબદારી માની. માટે આપણે પરમાત્માની પૂજા કરી અને પરમાત્માના શરણે જઈએ છીએ. સવારના જ આપણે અરિયન સિદ્ધ સાહુ અને ધર્મનું શરણ લીધું. શા માટે? આપણા ચિત્તની પ્રસન્નતા એમની પાસે મળશે. અહીંયા આપણી વાત ચાલુ હતી નિર્જરા તત્વની. નિર્જરાની અંદર 12 પ્રકારના તપ એ જોઈ રહ્યા હતા. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, અનશન ઉણોદરિયા વૃત્તિ સંક્ષેપ, રસચ્ચાઓ, કાય કિલેશો એટલે કાયાને ક્લેશ, કાયાનો કષ્ટ, કાયાને કષ્ટ આપવી, સામે ચાલીને કષ્ટનો સ્વીકાર કરવો, એનાથી તમારા કર્મોની નિર્જરા થશે. કાય કિલેશો અને સંલીનતા બાહ્ય તપનો છઠ્ઠો પ્રકાર છે. સંલીનતા, સંલીનતા એટલે સ્થિરતા, કાયાને સ્થિર રાખી દેવી. હલન ચલન આ તે બધું, મનનો પરિભ્રમણો, વચનથી જેમ તેમ બોલવાનું, કાયાથી અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરી, બધું જ ત્યાગ કરીને એક સ્થિર થઈ જવું એ સંલીનતા છે. આ પણ એક પ્રકારનો તપ છે. આ બાહ્ય તપના પ્રકાર છે. આંતરિક તપની અંદર એ આંતરિક તપના પ્રકાર છે સ્વાધ્યાય, વિનય, વૈયાવચ, પાય કિલેશો સંનિવયા, એ બધું તો પાયશ્ચિત, પાયશ્ચિત્તમ વિનો વૈયાવચમ તયવ સજ્જાઓ, ધ્યાન, કાયોત્સર્ગ, આ 6 પ્રકાર આંતરિક તપના છે. આ બધા આપણને તપ લાગતા નથી. સ્વાધ્યાય, સ્વાધ્યાય એટલે શું? સ્વનું અધ્યાય એનું નામ છે સ્વાધ્યાય. સ્વ એટલે કોણ? હું કોણ છું? સોહમ, સોહમ એટલે સોહમ એટલે હું આત્મા છું. સો એટલે આમ પરમાત્મા પણ કહેવાય. આત્મા અને પરમાત્મા એક જ છે. ખાલી ડિફરન્સ ક્યાં આવે છે? એ કર્મથી રહિત છે, આપણે કર્મથી સહિત છીએ. આપણા કર્મો જાય એટલે આપણે પણ પરમાત્મા થવાના. આપણે મૂળ સ્વરૂપે પરમાત્મા જ છીએ. એટલે સોહમ જે પરમાત્મા છે એ જ હું છું. એક એવી કથા આવે છે, અન્ય ધર્મ અમુક ધર્મોની અંદર છે ને આપણને પરમાત્માનું સ્થાન ન મળે એટલે આપણે પરમાત્મા ક્યારેય બની શકીએ નહીં. આપણે પરમાત્માના દાસ બની શકીએ, એમના ચરણોમાં આપણે સ્થાન પામી શકીએ, પણ સાક્ષાત પરમાત્મા તરીકે આપણે થઈ શકતા નથી. કોઈ એક યોગી આવ્યા, એણે કહ્યું કે એક વ્યક્તિ હતો, એને જાપ કરીને આત્માનું કલ્યાણ કરવું હતું. તો એ મહાત્મા કે તું સોહમ સોહમનો જાપ આખો દિવસ કર, હંમેશા માટે સોહમનો જાપ કર, તારા આત્માનું કલ્યાણ થઈ જશે. એ સતત જાપ કરે છે સોહમ 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 સોહમ. પછી થોડા દિવસ રહીને બીજા યોગી આવ્યા, એ કહે છે સોહમ સોહમ શું છે? એટલે તું પરમાત્મા થોડી છે, તું સોહમ નથી, તું તો પરમાત્માનો દાસ છે. એટલે તું સોહમ નહીં, સોહમની આગળ દા લગાવ, દાસોહમ. હા, એ પણ વાત બરાબર છે, કઈ અસત્ય નથી એની અંદર. કોઈ ધર્મની અંદર કોઈ પણ ધર્મ અસત્ય નથી. બધાના પોતપોતાના વ્યૂ પોઈન્ટ. દાસોહમ પરમાત્માનો તું દાસ છે, દાસોહમ દાસોહમ આમ ચાલુ કરી દે. એને આમ ચાલુ કરી દીધું, દાસોહમ દાસોહમ. પાછા થોડા દિવસ રહીને ઓલા પેલા મહાત્મા આવ્યા, અરે તું દાસ નથી, તું તો પોતે જ પરમાત્મા છે. એને કહ્યું તું દાસોહમ કરે છે ને, દાસોહમની આગળ પાછો સર લગાવ, સદાસોહમ. હું કોણ છું? સદાસોહમ, સદા આત્મા છું. સદાસોહમ સદાસોહમ સદાસોહમ. પાછા ઓલા બીજા મહાત્મા આવ્યા, એ કે તું સદા સોહમ, તારા આત્માના ઠેકાણા નથી, તું તો કર્મથી રહિત સહિત આત્મા છે. ક્યાં પરમાત્મા ને ક્યાં તું? તું પરમાત્મા નથી, તું પરમાત્માનો દાસ જ બરાબર છે. હવે પાછો તું સદા સોહમની આગળ દ લગાવી દે. દાસ દાસોહમ એટલે હે પરમાત્મા, હું તારા દાસનો પણ દાસ છું. દાસ દાસોહમ. પણ એ બધી જ વાતો જે પણ છે બધી જ વાતો પોતપોતાના વ્યૂ પોઈન્ટમાં સત્ય છે. આપણે આત્મા છીએ, આત્મા તરીકે પરમાત્મા છીએ, પરમાત્માના દાસ પણ છીએ, પરમાત્માના દાસોના દાસ પણ છીએ. પણ મૂળભૂત દ્રષ્ટિએ આપણા આત્માનું ગમે એ થાય કલ્યાણ થવું છે. સોહમ બોલો કે દાસોહમ બોલો કે સદાસોહમ બોલો કે દાસ દાસોહમ બોલો, ગમે એ બોલો, પણ આપણા આત્માનું કલ્યાણ એ મુખ્ય છે. તમે કૃષ્ણને માનો કે રામને માનો કે શંકરને માનો કે વિષ્ણુને માનો કે બ્રહ્માને માનો કે પરમાત્માને માનો કે બુદ્ધને માનો, ગમે એ માનો, તમારા આત્માનું કલ્યાણ તમારે કરવું. હેમચંદ્રાચાર્યજી છે ને, પાટણના આપણા સોમનાથ મહાદેવના મંદિરમાં ગયા, ત્યાં એમણે મહાદેવનું અષ્ટક રચ્યું, મહાદેવ અષ્ટક. આમ જનરલી છે ને, જૈન ધર્મ જે બરાબર સમજ્યા નહીં એ લોકો શું કે, અન્ય ધર્મના મંદિરમાં આપણાથી જવાય નહીં, એટલે લોકો રિજિડતાથી એ વાતને પકડી છે. ભાઈ આ એક ધુરંધર આચાર્ય છે, આ આચાર્ય સોમનાથ મહાદેવના મંદિરમાં ગયા, ત્યાં મહાદેવનું અષ્ટક રચ્યું, એમની સ્તુતિ રચી. પણ સ્તુતિની અંદર આ આચાર્યજી છે ને એકદમ નિષ્પક્ષ છે. એમણે સ્તુતિની અંદર કહ્યું, ભવ બીજાંકુર જનાનામ રાગ દ્વેષ મુખ્યાધ્યા, એટલે જે પણ સંસાર છે, સંસારનો જે બીજ છે એ કોણ છે? રાગ અને દ્વેષ. અંકુર જે છે ને, અંકુરમાંથી હંમેશા વૃક્ષ પકતે, તો આ સંસાર રૂપી જે વૃક્ષ ઉગ્યો છે આપણો, આટલા ભવો આપણે કરી રહ્યા છીએ, એની પાછળનો મૂળ શું છે? રાગ અને દ્વેષ. જો એ રાગ અને દ્વેષ જ નીકળી જાય તો સંસાર ખતમ થઈ જાય. તો એ આ ભવનો જે બીજાંકુર રાગ અને દ્વેષ, એનો જે જેમણે નાશ કર્યો છે, એ ભલે શંકર હોય કે વિષ્ણુ હોય કે બ્રહ્મા હોય કે પછી પરમાત્મા હોય, એમને મારા નમસ્કાર થાય. પછી ભલે ગમે એ હોય, પણ મને કન્ડિશન શું જોઈએ? રાગ અને દ્વેષનો જેમણે નાશ કર્યો હોય અને મારા રાગ અને દ્વેષ જે કાઢી શકતા હોય, ભલે ગમે એવું. એટલે આપણો મગજ એ દ્રષ્ટિએ ક્લિયર હોવું જોઈએ. ના, જ્યાં પણ હું જાઉં મારા આત્માનું કલ્યાણ થવું જોઈએ. ગમે ત્યાં જાઓ તમારા આત્માના કલ્યાણ માટે જશો. હે, એટલી ગેરંટી લઈ જાઉં, જ્યાં પણ જશો આત્માના કલ્યાણ માટે જ જશો. હે, જ્યાં પણ જશો, કહું છું, ખાલી મંદિરોમાં નહીં, બધે ઠેકાણે. હોટેલોમાં જશો તો આત્માના કલ્યાણ માટે જશો. હે, દરેક ઠેકાણે ભગવાનની વાતોને ખાલી યાદ રાખજો. ભગવાને જે વસ્તુ ખાવાની ના પાડી છે એનાથી દૂર રહો, એનાથી તમારું જીવન એકદમ બરાબર ચાલશે. એટલું તમે નહીં ખાઓ તો કઈ ફરક પડવાનો નથી. ભગવાને જે વાત કરી છે એને થોડુંક પાલનમાં ઉતારતા જાઓ તો ઘણું છે. આ પ્રદૂષણ સફળ થઈ ગયા, ને આટલા લોકોમાંથી એક બે જણા પણ આવું કરશે ને તો મને એમ લાગશે કે નહીં. એટલે ભગવાનની વાતો છે, ભગવાન પણ એ વાતોની અંદર ફેરફાર કરવાના નથી, આપણે પણ કરી શકતા નથી. ભગવાને જે સત્ય કહ્યું છે, ભગવાને કર્મ નિર્જરા માટેના જે ઉપાયો બતાવ્યા છે, એ નિર્જરા એ મુખ્ય તત્વ છે. અને બધા જ કર્મોની જ્યારે નિર્જરા થઈ જાય, કર્મો છે ને ઘણા ચોટેલા છે, ધીરે ધીરે કર્મ ઓછા થતા જાય ઓછા થતા જાય, અને જ્યારે બધા જ કર્મ નીકળી જાય અને આત્મા પોતાના સ્વરૂપની અંદર આવી જાય, ત્યારે એ આત્મા સંસારમાં રહી શકતો નથી. એ આત્મા ડાયરેક્ટ ઉર્ધ્વ ગતિએ સિદ્ધ શિલાની અંદર મોક્ષમાં પહોંચી જાય છે. આ છે નવમો તત્વ, મોક્ષ તત્વ. એટલે આપણને પહોંચવું છે મોક્ષમાં, કર્મની નિર્જરા કરવી છે. સમજે ને, આપણો એક રૂમ છે, રૂમ ઘણા દિવસથી બંધ છે, રૂમમાં એક બારી છે, તમે એ રૂમની અંદર એન્ટર થયા, એને સાફ સફાઈ તો કરી ને, રૂમમાં ઘણા દિવસથી બંધ હોય, કચરો જામેલો હોય, સાફ સફાઈ કરીને જ પછી તમે રહો. તમે જઈને પહેલા બારીને ખોલી નાખી, બહારથી હવા પણ ચાલે છે,
તમને આ રૂમ ની સાફ સફાઈ કરવી છે, પહેલા શું કરવું પડે? રૂમ ની સાફ સફાઈ કરવી હોય, બહાર પવન છે, પવન થી કચરો અંદર આવી રહ્યો છે, તમને સાફ સફાઈ કરવી છે, પહેલા શું કરવું પડે? બારી બંધ કરવી પડે. બારી જો ખુલ્લી હોય, નવો કચરો આવતો જાય, તમે જૂનો કચરો કાઢતા જાઓ, તો એનું કઈ મતલબ નથી. જૂનો કચરો પછી નીકળે, પહેલા નવો કચરો આવતો બંધ થાય. એટલે પહેલા નવા કર્મો જે આપણે બાંધી રહ્યા છીએ એ કર્મોને બંધ કરો, પછી જે જૂના કર્મો લાગેલા છે એની નિર્જરા કરો. જેટલી આપણે પાપની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એમાંથી થોડા ઘણા અટકો, જેટલો અંશે થાય. હું આમ નહીં કહું કે બધા જ પાપોમાંથી અટકી જાઓ, એવું હોય તો દીક્ષા લેવી પડે બધાને, એવું નહીં. સંસારમાં રહીને જેટલા પાપોથી તમે બચી શકો છો એટલું તમે બચો. એ આ નવ તત્વો સમજવા માટે એક ખૂબ જ સુંદર એક્ઝામ્પલ છે, હોળીનું એક્ઝામ્પલ છે. નૈયા, નાવ, બોટ, એક બોટ છે, એની અંદર એક વ્યક્તિ બેઠો છે, એને આ પારથી બીજે પાર જવાનું, આ એનું લક્ષ્ય છે. એને જર્ની ચાલુ કરી દીધી. આ વ્યક્તિ છે એ જીવ છે, હોળી છે એ અજીવ છે. કેટલા તત્વ થયા? બે, જીવ અને અજીવ. એને બોટિંગ ચાલુ કરી, એને પવન અનુકૂળ મળી રહ્યો છે. બોટિંગ છે ને હવાના આધારે હોય, હવા જેમ બરાબર મળે તો બોટ ઇઝીલી ચાલે, હવા જો ઊંધી ડાયરેક્શનમાં આવે તો તકલીફ થઈ જાય. એ બરાબર ચાલી રહી છે, હવા અનુકૂળ આવી રહી છે, એટલે એનું પુણ્ય તત્વ છે, અનુકૂળતા એને મળી રહી છે ચલાવવા માટે. અચાનક સ્ટોર્મ આવ્યું, હવા ઘણી આવી, તોફાન આવી ગયું, એના કારણે એની બોટ ના હવાની જે હવા છે એ હવાની ડાયરેક્શન બદલાઈ ગઈ, એ સામેથી હવા આવે છે, એટલે એને બોટ ચલાવવામાં મુશ્કેલી પડે છે. આ થયું પાપ તત્વ. એટલે સ્મૂથલી જે ચાલતું હતું એનાથી વિપરીત આફતો આવવા લાગી. આ છે પાપ તત્વ. આટલું જ નહીં, ચલાવતો હતો ચલાવતો હતો, ઘણી મહેનત કરતો હતો, પણ પાપ તત્વ એવું જોરદાર કે ચાલતા ચાલતા એ તોફાનની અંદર બોટ જોરથી ચાલવા લાગી અને અચાનક જઈને એક જમીનનો ટુકડો હતો, આઈલેન્ડ હતો નાનકડો, એની સાથે એ બોટ ટકરાઈ, તો એ બોટની અંદર છે એક કાણો પડી ગયો. બોટ નો કાણો પડી ગયો તો પાણી અંદર આવવા લાગ્યું. પાણી અંદર આવે એટલે કર્મ જેમ અંદર આવે એટલે એ કહેવાય આશ્રવ. પાણી અંદર આવે છે, જો આખી બોટ ભરાઈ જશે તો એ ડૂબી જશે. હવે કરવું શું? આ પાણી તો કાઢવું પડે કે નહીં? નહીં તો પછી બોટ હમણાં ડૂબી જાય. શું કરે? પાણી કાઢવા લાગે. પાણી કાઢે તો કઈ મતલબ નહીં, પાણી કાઢતો જાય ને આ કાણામાંથી અંદર આવતો જાય. એટલે પહેલું કાર્ય શું કરે? કાણાને બંધ કરે. લાકડાનો એક ટુકડો લઈને કાણાને બંધ કરી નાખે, નવું પાણી આવતું એ અટકાવી દે. આ છે સંવર, નવા પાપોને આવતા અટકાવવું. પાપો જે અંદર આવી ગયા છે એ આત્મા સાથે બંધ થઈ ગયા છે. પાણી જે બોટ ની અંદર આવી ગયું છે એ બોટ ની અંદર ભરાઈ ગયું છે. આ છે બંધ તત્વ. હવે બોટ ને જો કિનારે પહોંચાડવી હશે તો પાણી ને દૂર કરવું પડશે. હવે નાનકડો કઈ પણ જે પણ સાધન એની પાસે હોય, ગ્લાસ વગેરે જે પણ એની સાથે હોય, એનાથી એ પાણી બહાર કાઢવા માંડે. આ છે નિર્જરા. જે અંદર કર્મ જમા થયેલા છે એને એ બહાર કાઢતો જાય અને બધું પાણી બરાબર બહાર નીકળી જાય અને બોટ પાછી સ્મૂથલી સામેના કિનારે પહોંચી જાય, આ છે મોક્ષ તત્વ. નવે નવ તત્વ એકદમ સિમ્પલી અન્ડરસ્ટેન્ડ કરવા માટે આ એક જ ઉદાહરણ છે કે નવ તત્વને જીવનમાં એપ્લાય. આખો જૈન ધર્મ છે આ નવ તત્વના આધારે જ છે. ભગવાન આ નવ તત્વની જ દેશના હંમેશા આપે છે. એટલા માટે આપણે નવ અંગે ભગવાનની પૂજા કરીએ. નવ અંગે પૂજા કેમ? ભગવાન નવ તત્વના ઉપદેશક છે માટે નવ અંગે પૂજા કરવાની. એટલે જેટલું પણ ભગવાન કહેશે આ બધું આ નવ તત્વની અંદર સમાઈ જશે. આ નવ તત્વની જે ગાથામાં કહ્યું છે, જે જાણઈ તત્વ હોય સમ્મતમ, જે આ નવ તત્વને જાણે છે એને સમ્યક્ત્વ એટલે સાચી સમજણ પ્રાપ્ત થાય છે. એટલે આપણે ખૂબ જ ટૂંકાણથી આ નવે નવ તત્વને જોયા છે, પણ આ નવે નવ તત્વો ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી આ પણ સમ્યક્ત્વનો એક પ્રકાર છે. એટલે ભગવાનના આ નવે નવ તત્વ આ આખા જીવનનો સાર છે. આ નવે નવ તત્વ ઉપર શ્રદ્ધા રાખવી એ સમ્યક્ત્વનું કારણ છે. એટલા માટે આ નવે નવ તત્વ તમને શોર્ટમાં સમજાવ્યા. તો એ પરમાત્માની વાતો સમજતા સમજતા આપણે પરમાત્મા ઉપર શ્રદ્ધા કેળવવાની જ્યારે વાત આવે છે, ઉત્કૃષ્ટ શ્રદ્ધા, પરમાત્માની વાતો પ્રત્યેની શ્રદ્ધા. પરમાત્માએ અનેક વાતો કહી, પણ મુખ્ય વાત પરમાત્માએ શું કહી? ભગવાને અલગ અલગ કાંઈ આપણને એક એક વાત માટે ટકોર કરી નથી. ભગવાને શું કહ્યું? જે પ્રવૃત્તિ કરવાથી તમારા કર્મો આવતા હોય એ પ્રવૃત્તિને બંધ કરો, અને જે પ્રવૃત્તિ કરવાથી તમારા કર્મો દૂર થતા હોય એ પ્રવૃત્તિને તમે ચાલુ કરો. બસ આટલું સિમ્પલ છે. પછી કઈ પ્રવૃત્તિથી કર્મો આવે છે અને કઈ પ્રવૃત્તિથી જાય છે એ પોતાની બુદ્ધિ પ્રમાણે વિચાર કરવાનું છે. એટલે શ્રાવક છે ને, શ્રાવક શબ્દ એટલે શું? શ્રાવક, શ્રાવક શબ્દનો અર્થ શું? શ્ર એટલે શ્રદ્ધા, વ એટલે વિવેક, અને ક એટલે ક્રિયા. શ્રદ્ધા, વિવેક અને ક્રિયા જેની અંદર હોય એને શ્રાવક કહેવાય. અત્યારે આપણી ડેફિનેશન શું છે? ઊંધી થઈ ગઈ. શ્ર એટલે શ્રદ્ધા, વ એટલે વિનાની, અને ક એટલે ક્રિયા. શ્રદ્ધા વિનાની ક્રિયા જે કરે એ શ્રાવક. અને જે પણ ક્રિયા કરીએ છીએ બસ કરવા માટે કરતા જઈએ, એનું હાલ તો સમજતા નથી. પણ શ્રાવકનો મુખ્ય જો કોઈ ગુણ હોય તો એ વિવેક છે. વિવેક, વિવેક એટલે શું? એ તો શ્રદ્ધા, પ્રભુ પ્રત્યેની, પ્રભુની વાતો. હા, સાચા અને ખોટાનું ફરક સમજવું એ છે વિવેક. ભગવાને છે ને કોઈ પણ વાત આપણા ઉપર ઠોકી બેસાડી નથી. ભગવાને કહ્યું નથી કંદમૂળ ન જ ખાઓ, એવું નથી. કંદમૂળ ખાવાથી આ બધા ગેરલાભો છે, આટલા જીવોને હિંસા છે, આ છે, એટલે કંદમૂળ ત્યાગ કરવા યોગ્ય છે, કરવો જ એવું નથી. એટલા માટે આપણે કરતા નથી. બાકી કરવો એમ કહ્યું હોત તો આપણે બરાબર રીતે કરે. પણ ભગવાને શું કહ્યું? કોઈ પણ વાત હોય તમારી બુદ્ધિથી, તમારી પ્રજ્ઞાથી એનો વિચાર કરો. હિય નિવિત્તે અહિય પવિત્તે, અહિય નિવિત્તે હિય પવિત્તે, સોરી, અહિય નિવિત્તે હિય પવિત્તે. જે વાતથી તમારું અહિત થતું હોય એમાંથી નિવૃત્ત થાઓ, જે વાતથી તમારું હિત થતું હોય એની અંદર પ્રવૃત્ત થાઓ. આ વિવેક આપણને પોતાને એપ્લાય કરવું પડશે. હાથી તો બુદ્ધિ આપણે આપણી પાસે છે. આપણે શાકભાજી પણ લેવા જઈએ ને આમ બરાબર ચેક કરીને લઈએ, બરાબર છે કે નહીં. આમ તમે કોઈ પણ ચીજ ઉપાડીને લઈ ના આવો ઘરે, બધું ચેક કરો, આટલી વિવેક બુદ્ધિ તો આપણી અંદર હોય જ. એટલે મારા આત્મા માટે સારું શું છે એને હું ગ્રહણ કરું, સારું એ જ મારું, પણ મારું એ જ સારું નહીં, સારું એ મારું, મારું એ સારું નહીં. એટલે હું જે વાત કરું છું એ જ સારું અને સાચું છે એમ નહીં, પણ જે પણ જ્યાંથી સારું મળે છે એ બધું મારું છે. ભગવાનની વાતોમાંથી જે સારું મળે, અન્ય ધર્મમાંથી જ્યાં પણ તમે જાઓ, કોઈ નાના છોકરા પાસેથી પણ સારી વાત તમને જાણવા મળે ને, એ પણ શાસ્ત્રકારોએ કહ્યું છે એની પાસેથી ગ્રહણ કરવું. ગુણાનુરાગ, સારો ગુણ તમને જ્યાં પણ જોવા મળે તમે ગ્રહણ કરતા છો. ઓલા હરિભદ્રસુરી છે ને, હરિભદ્રસુરી બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ જૈન ન હતા. 1444 ગ્રંથોની એમણે રચના કરી છે. વિચાર કરજો, જન્મથી બ્રાહ્મણ છે, બ્રાહ્મણ વિદ્યાની અંદર પૂરા પારગામી, 14 વિદ્યાઓ એમને બધી સિદ્ધ હતી. પાટો લઈને ફરે, પાટો બાંધે પેટ ઉપર, મારી વિદ્યાઓ બહાર ન નીકળી જવી જોઈએ, એટલો અભિમાન હતો, મને જ બધી વિદ્યાઓ આવડે છે. હાથની અંદર છે ને પાણીનો લોટો અને સીડી લઈને ફરે, સીડી સીડી દાદા દાદાની સીડી હોય ને એ લઈને ફરે. કોઈ હીન કક્ષાનો વ્યક્તિ મળી જાય ને એ દૂરથી દેખાય એટલે એ સીડીની ઉપર ચડી જાય, તો કોઈનો ટચ થઈ જાય હું અપવિત્ર થઈ ગયો, એ પોતાના ઉપર પાણી નાખીને નાહી લે, હું પવિત્ર છું, હું બધા કરતા ઊંચો છું, મને કોઈનો ટચ પણ ન થવો જોઈએ, એટલો અભિમાન છે. અને જૈન ધર્મ પ્રત્યે તો એમને કટ્ટર દ્વેષ. એમણે જીવનમાં નક્કી કર્યું હતું કે હાથીના પગની નીચે હું આવીને કચડાઈ જાઉં તો ચાલશે, પણ જૈન ધર્મના દેરાસરની અંદર ક્યારે પણ પગ નહીં. એને નક્કી કર્યું. પણ એક એવો એમનો એમની સરળતા એવી હતી કે મારી પાસે બધું જ જ્ઞાન છે તે છતાં પણ આ એક ચેલેન્જ છે, આખી દુનિયામાં એવું કંઈ વાક્ય હશે જેનો હું અર્થ નહીં પામી શકું, અને એ અર્થ જે મને બતાવશે એનો હું હંમેશા માટે શિષ્ય બની જઈશ. એટલી એમની અંદર સરળતા પણ હતી થોડી, પણ આમ એમને અભિમાન જ છે, મને બધું જ આવડે છે, એવું કોઈ મરદનો બચ્યો નથી કે મને એક એક વાક્યની અંદર પણ કોઈ હરાવી શકે. એટલે અહંકાર એવો જ હતો કે ક્યારે પણ હું કોઈની સામે હારવાનો નથી. એટલે વિચાર કર્યો હતો ભલે ગમે એ થઈ જાય, જૈન ધર્મના મંદિરમાં ક્યારે જવું, ઘણો દ્વેષ, એકદમ કટ્ટર શત્રુતા. એક વખત એવું બન્યું, એ રસ્તા ઉપર જઈ રહ્યા હતા ને, સામેથી ભાંડો હાથી આવ્યો. ભાંડો હાથી છે ને એકદમ તોડફોડ આ તે બધું કરી નાખે, કોઈ કોણ છે આગળ એ કાંઈ જુએ નહીં. એમણે નક્કી કર્યું હતું કે હાથીના પગની નીચે આવી જાઉં તો ચાલશે, પણ જૈન ધર્મના મંદિરમાં ન જાઉં. હવે આપથી એકદમ નજીક આવી ગયો, પછી પોતાની જાન બચાવવાનો સવાલ છે. આ બાજુ દેરાસર છે, અહીંયા બરાબર દેરાસર આવી ગયું અને સામે હાથી છે, એ જાનનો સવાલ આવે ને ત્યારે કઈ ઠીક છે, આજે એક વખત તો ચાલ્યો જાઉં, મને દેરાસર સાથે કઈ લેવા દેવા નથી, અંદર દર્શન કરવા જવું નથી, આ તો હાથીથી બચવા માટે હું જરાક ત્યાં ચાલ્યો જાઉં. હાથીથી બચવા માટે મંદિરમાં ગયા, સામે ભગવાનની મૂર્તિ હતી, એ મૂર્તિ જોઈને મસ્કરી કરે છે, તું શું વિતરાગ છે, તારો શરીર તો રૃષ્ટ અને પુષ્ટ છે, તારી મૂર્તિ કેવી છે, એકદમ બળવાન છે, તું તો ખાઈ પીને ભગવાન બનવાના ઢોંગ કરે છે, તું કઈ વિતરાગ નથી, તું કઈ વિતરાગ, ભગવાનની મસ્કરી કરે છે. હાથી ચાલ્યો ગયો, પોતે નીકળી ગયા. એ રસ્તે જતા હતા એક ઉપાશ્રય આવ્યો, ઉપાશ્રયમાં એક સાધ્વીજી મહારાજા હતા, શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા હતા. શ્લોક જોર જોરથી બોલે, કોઈ પણ શ્લોક છે ને, તમને ગાથા જેને ગોખવી હોય ને, કોઈ પણ ધર્મનું જ્ઞાન ગોખવું હોય તો એને જોર જોરથી ગોખવું પડે. તમને કોઈ પણ વાત બાયહાર્ટ કરવી હોય ને તો જોર જોરથી બોલો. આમ શાસ્ત્રોમાં કહેવાય કે ગધેડાની જેમ ભૂંકે અને હાથીની જેમ જે ઝૂલે એને વિદ્યા જલ્દી ચડે. એટલે ગાથા પાકી કરવા માટે કે કાંઈ યાદ રાખવા માટે કરવું હોય ને, જોર જોરથી બોલવાનું અને આમ હાથીની જેમ ઝૂલતો જવાનું, તો ગાથા જલ્દીથી યાદ રહી જાય. આપણા તો ગાથા કરવાના ઠેકાણા, એટલે આપણને એપ્લાય થવાનું નથી. અત્યારે છે ને શાસ્ત્રકારોએ શું કહ્યું છે ખબર છે? જીવનના અંત ભાગ સુધી ભણવાનું છોડવાનું નહીં. જીવનના અંત સુધી તમે સ્ટુડન્ટ જ છો. જૈન ધર્મનો જ્ઞાનનો સાગર એટલો વિશાળ છે ને કે જીવનભર તમે ભણી ભણીને થાકી જશો તો પણ એ એક બિંદુ સમાન છે. આખો સમુદ્ર તો ઘણો પડ્યો છે. હે લોકો શું કહે, હવે તો અમારી ઉંમર થઈ, હવે ઉંમર થઈ, હવે થોડી ધ્યાન ચડે, હા હવે તો થોડી કઈ ગાથા ચડે, હવે ભણીને શું કરશું. એના માટે એક સરસ એક્ઝામ્પલ છે. એક વૃદ્ધ વ્યક્તિ છે, એ ગાથા કરવા બેઠા છે, ગાથા ગોખી રહ્યા છે, જલ્દીથી એમને આવડતું જ નથી. વૃદ્ધાવસ્થાની અંદર યાદ શક્તિ બહુ ઓછી થઈ જાય એટલે ગાથા આવડતી નથી. એક યુવાન વ્યક્તિ જાય છે, એમની મસ્કરી કરે છે. તમે આ ઉંમરની અંદર ગાથા બનીને શું, આમ તમને થોડી યાદ રહેવાનું છે. એ વૃદ્ધ વ્યક્તિ બહુ સરસ જવાબ આપે છે, તમને ક્યાં પણ બહાર ગામ જવું હોય ને તો તમે બેગની પેકિંગ કરો, બેગને પેક કરો, કપડાં નાખો, બીજું સામાન હા તે બધું જ નાખો, અને છેલ્લે છે ને ઉપર ટુવાલ પાછું બેગની પેકિંગ. ઇન્ડિયાની આ સિસ્ટમ, અહીંયાની ખબર નથી, મને અહીંયાનો વધારે અનુભવ નથી એટલે ઇન્ડિયાની વાતો કરું. ઉપર એકદમ ટુવાલ રાખીને પછી બેગને પેક કરી દો, પછી તમે ડેસ્ટિનેશન ઉપર જઈને બેગને ખોલો તો પહેલો શું નીકળે છે? કેમ, ટુવાલ તો પહેલા તમે છેલ્લે નાખ્યું હતું, છેલ્લો નીકળવું જોઈએ ને. હે, જે વસ્તુ આપણે પહેલી નાખીએ પહેલી નીકળવી જોઈએ. પણ એ નિયમ છે, જે વસ્તુ છેલ્લે નાખવામાં આવે એ પહેલી નીકળે. જેટલી વૃદ્ધાવસ્થા તમારી વધતી જશે અને તમે જ્ઞાન ભણવા માટે જેટલું પ્રયત્ન કરશો એટલું આવતા ભાવની અંદર તમને બાલ્યાવસ્થાથી તમારું જ્ઞાન વધારે ચડતું જશે. ઘણા લોકો તમે નાના છોકરા હોય ને, ઘણા હોશિયાર હોય, આખો પ્રતિગમન કરી લે, તો આનો પૂર્વભાવનો, આપણે ઘણા લોકો કહીએ પૂર્વભાવનો સંસ્કાર છે, પૂર્વભાવના સંસ્કારો માનો સાથે લઈ આવે. એટલે શાસ્ત્રકારોએ શું કહ્યું, 6 મહિના સુધી તમને એક પણ પદ ના આવડે તો ભણવાનું છોડી દેજો. હવે સમજો તમે ધારો નમો અરિયંતાણ નવકાર તમને નથી આવડતું અને આ ઉંમરની અંદર તમે ભણવાનું ચાલુ કર્યું, 6 મહિના સુધી સતત તમે નમો અરિયંતાણ નમો અરિયંતાણ નમો અરિયંતાણ ગોખતા રહો અને 6 મહિના સુધી આટલું પણ જો યાદ ન રહે તો ભણવાનું છોડી દેજો, નહીં તો શ્રાવકોએ જ્ઞાન હંમેશા ભણવું જોઈએ. આ છે ને હરિભદ્ર બ્રાહ્મણ છે ને, એને આ શબ્દ સાધ્વીજી મહારાજ સાહેબ એ જોર જોરથી ગાથા બોલતા હતા, એમને આ ગાથાના અર્થ સમજાયા નહીં. એ ગયા સાધ્વીજી મહારાજ પાસે, મને આ અર્થ નથી સમજાવતા, તમે આ અર્થ બોલો, હું રહી શકતો નથી, મને દુનિયાનું બધું જ જ્ઞાન છે, મને આ અર્થ કેમ નથી સમજાવતા. સાધ્વી મહારાજ આ જોઈને સમજી ગયા કે આ કોઈ વ્યક્તિ યોગ્ય લાગે છે, અને હું કાંઈ નહીં કહું. એમણે કહ્યું કે હું તમને આ અર્થ બતાવી શકતી નથી, અમારા આચાર્ય છે ને એમને તમે મળો. આચાર્ય પાસે લઈ ગયા. હવે આચાર્ય તો એમનું મોઢું જોઈને જ સમજી ગયા કે ભલે આ અત્યારે જૈન ધર્મનો કટ્ટર વૈરી છે, પણ જો એને હું દીક્ષા આપી દઈશ અને સાધુ બનાવી દઈશ અને એને ભણાવી ગણાવીને તૈયાર કરીશ તો ભવિષ્યની અંદર આ જીન શાસનનો અમૂલ્ય રત્ન ઉત્પન્ન થશે. જોઈને એનું મોઢું જ જોઈને સમજી ગયું. એટલે આચાર્ય મહારાજે કહ્યું કે આનો અર્થ આવી રીતે ના અપાય, આ અર્થ ભણવા માટે તમને દીક્ષા લેવી પડે, પછી તમને શાસ્ત્ર ભણવા મળે. એટલે ગમે એમ કરીને એને દીક્ષા આપવી છે. અને આ પણ વ્યક્તિ ભલે ગમે એટલો અહંકારી છે, છતાં પણ જ્ઞાન માટેની એની ઉત્સાહિતા એવી છે કે જ્ઞાન ભણવા માટે મને ક્યાંક કંઈક નવું મળે છે તો એ કરવા માટે હું ગમે એ કરવું પડે એ મને ચાલશે, ગમે એનો શિષ્ય હું થવા તૈયાર છું. એમણે શિષ્યત્વ સ્વીકાર કરી, અને સ્વીકાર કરી, શિષ્યત્વ સ્વીકાર કરી અને અભ્યાસ કર્યો, ભણ્યા ગણ્યા, સાધુમાંથી ઉપાધ્યાય અને આચાર્ય બની ગયા. અને આચાર્ય બન્યા પછી એક એક ગ્રંથોની જે રચના એમણે કરી, જીવ શાસન માટે અમૂલ્ય ગ્રંથો, જન્મથી બ્રાહ્મણ છે અને જીવ શાસનના અમૂલ્ય ગ્રંથોની એમણે ભેટ આપી છે. એક ગ્રંથની અંદર એમણે કહ્યું કે આ જીવ શાસન મને ન મળી હોત તો મારી હાલત શું થાય. અને ભગવાનને પ્રાર્થના કરે છે, એમને વિનંતી કરે છે, ભગવાનને કહે છે કે તમારી ઉપર છે ને મને કોઈ રાગ ભાવ નથી, તમને હું રાગથી માનતો નથી, કે અન્ય કોઈ ધર્મવાળા પ્રત્યે મને દ્વેષ ભાવ નથી, બીજા કોઈને હું તિરસ્કાર કરતો નથી, પણ મને તમારા વચનો છે ને એ યુક્તિયુક્ત લાગે છે, એટલા માટે હું એને સ્વીકાર કરું છું. તમારા વચનો મને યુક્તિયુક્ત લાગે છે, તમારી એક એક જે પણ વાતો છે એ મને એકદમ ભેજામાં બેસી જાય છે, યુક્તિ પ્રમાણે સત્ય લાગે છે, એટલા માટે હું સ્વીકાર કરું. એટલે શિશો વિજયજી મહારાજા પણ કહે છે એ ધીમ ધીમ રાગ વધે ગણો, ધીમ ધીમ જુગતીશું પરખું રે, પ્રભુ તું જ શાસન અતિ બલું. ભગવાનનું શાસન કેવું છે, આ જૈન ધર્મ કેવું છે, જીન શાસન કેવું છે, આ શાસન ઉપર રાગ મારું વધતું જાય છે. કારણ શું, જેમ જેમ હું યુક્તિથી એનો વિચાર કરતો જાઉં છું તેમ તેમ હું એની ઉપર પોવારી જાઉં છું. એક એક તત્વ હું લઉં અને એના ડેપ્થમાં જાઉં તો મને જે ક્રીમ મળે છે એનાથી તારા શાસન ઉપર હું ફિદા થઈ જાઉં છું. એટલે ભગવાનની એક એક વાતો આવી છે. આ નવ તત્વ એ તો અમૂલ્ય જ્વેલ્સ છે, એની અંદર જેટલા પણ ઊંડાણમાં તમે વિચાર કરશો, આ તો બ્રીફથી મેં તમને સમજાવ્યું, પણ અર્થનું ચિંતન કરતા કરતા તમે સ્વાધ્યાયોની અંદર આવો, અન્ય જે પણ પંડિતજીઓ વગેરે આવતા હોય એમની પાસેથી જે પણ ગ્રહણ કરો અને જેટલું તમને મળે છે, આટલા દૂર પ્રદેશની અંદર રહીને પણ પરમાત્માનું જે તત્વજ્ઞાન તમને મળે છે એનું પણ જો ચિંતન કરો તો પણ તમે ઘણો બોધ પ્રાપ્ત થઈ શકે. આ હરિભદ્ર સુધી છે ને એમણે 1444 ગ્રંથો રચ્યા, એક એક ગ્રંથોની અંદર આગમોના અર્કો, આગમો ભણ્યા હતા ને એટલે આગમો ભણી ભણીને જે નિચોડ એમણે પ્રાપ્ત કર્યું એ બધું નાનકડા સરળ ગ્રંથોની અંદર બનાવીને લોકોને પીરશે. 1440 ગ્રંથો એમના બની ગયા. એ પણ એ બનાવ્યા શા માટે, એ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે ગયા હતા. તો ત્યાં છે ને એમના બે શિષ્યો બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે, પોતે નહીં, બે શિષ્યો એમના બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે ગયા છે. છુપા વેશમાં પહેલાના સમયમાં એકબીજાના દર્શનનો અભ્યાસ કરે, ચટ દર્શનનો અભ્યાસ કરે, પછી એની તુલના કરે, કયો ધર્મ કેવી રીતે કેટલો પાણીમાં છે, શું છે આ તે, એની અંદર શું ડિફરન્સ છે, એ બધું એનું એનાલિસિસ કરે. એ છુપા વેશની અંદર એ બૌદ્ધ ધર્મ ભણવા ગયા હતા. ત્યાં એક દિવસ એ પકડાઈ ગયા. એટલે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ થોડોક ત્યારે ક્લેશિંગ ચાલતું હતું, તો બૌદ્ધો એમને મારવા માટે દોડ્યા પાછળ. આ લોકો દોડ્યા અને પાછળ બૌદ્ધો દોડ્યા, અને એ લોકોએ આ બંને જણને મારી નાખ્યું. આ સમાચાર હરિભદ્ર સુધીને મળ્યા એટલે એમને ભયંકર ક્રોધ આવી ગયો કે મારા બે શિષ્યો એમને મારવા માટે 1444 લોકો દોડ્યા, બૌદ્ધો 1444 બે જણાની પાછળ દોડીને એને મારી નાખ્યા. મારું જો વસ્ત ચાલે ને તો એમને તો ગરમા ગરમ તેલની કડાઈમાં 1444 ને ખતમ કરી દીધું. એટલો તીવ્ર એમણે મનથી વિચાર કરીને કર્મ બાંધી દીધો. અને પછી પાછો થોડી વારમાં પોતાની સ્થાન ઠેકાણે આવી ગઈ એટલે પસ્તાવો થયો. મેં આવો ક્યાં વિચાર કર્યો? કોઈ જીવને મારાથી મારાય નહીં, હું તો એક આચાર્ય છું. જૈનનો સામાન્ય શ્રાવક પણ કોઈને મારવાનો વિચાર ન કરે, હું તો આચાર્ય છું. ત્યાર પછી હવે શું? હવે પ્રાયશ્ચિત કરવાનું. પ્રાયશ્ચિત પોતે તો આચાર્ય છે, પોતે મુખ્ય છે, કોની પાસે પ્રાયશ્ચિત લે? ત્યારે છે ને એમણે ઓલા સાધ્વીજીને માં માની હતી, જે સાધ્વીજીના કારણે એ જૈન ધર્મની અંદર આવ્યા એ સાધ્વીજીને એમણે માં માની હતી. તો એ સાધ્વીજી પાસે જઈને પ્રાયશ્ચિત માંગે છે. જૈન શાસનની એકમાત્ર ઘટના છે જ્યાં કોઈ આચાર્ય જઈને સાધ્વીજી પાસે પ્રાયશ્ચિત માંગ્યું. અને સાધ્વીજી પાસે પ્રાયશ્ચિત માંગ્યું, સાધ્વીજીએ કહ્યું કે તમે આવો વિચાર કર્યો એ ખોટો છે, પણ તમારી પાસે જે જ્ઞાન છે ને એ આખા જગતનું કલ્યાણ કરવાનું છે, એટલે 1444 બૌદ્ધોને મારવાનું તમે વિચાર કર્યો છે, તો એના બદલામાં તમે 1444 નવા ગ્રંથો બનાવજો. અને એ પ્રાયશ્ચિતનો સ્વીકાર કરી એમણે ગ્રંથો બનાવવાની શરૂઆત કરી. દિવસ અને રાત ગ્રંથો, નવા નવા ગ્રંથો બનાવતા જાય. 1440 ગ્રંથો બની ગયા અને પોતે એકદમ ડેથ બેડ ઉપર પડ્યા હતા. હવે 4 ગ્રંથો બાકી રહી ગયા છે, પ્રાયશ્ચિત તો પૂરો કરવો છે, હજી 4 ગ્રંથો બનાવવાના બાકી છે, સમય થઈ ગયો છે. ત્યારે એમના મનની અંદર હજી ખટકો રહી ગયો કે 4 ગ્રંથો હું ન બનાવી શકું તો મારો પ્રાયશ્ચિત અધૂરો રહી જશે. ત્યારે એમના શિષ્યોએ કહ્યું કે તમે જગતને એટલું બધું પીરસી દીધું છે, એટલું બધું તમારા શબ્દોની અંદર એટલો બધો તત્વ છે, એટલું બધું જ્ઞાન છે કે તમારો એક એક શ્લોક એક એક ગ્રંથની બરાબર છે. હવે જે 4 ગ્રંથો બાકી છે ને એ આખા આખા ગ્રંથ ના બનાવો, પણ 4 શ્લોક બનાવી દો તો આ 4 શ્લોક પણ 4 ગ્રંથો બરાબર થઈ જશે. એટલે પછી એમણે સંસાર દાવા નલ દાહ નીરમ સમોહ ધૂલી, છેલ્લે આપણે પ્રતિક્રમણની અંદર સંસાર દાવાનલની જે સ્તુતિ બોલીએ છીએ ને, એમણે આ 4 ગાથાની એ સ્તુતિ બનાવી, અને એમાંથી 3 ગાથા બની ગઈ. છેલ્લી ગાથા બાકી રહી, છેલ્લી એક ગાથા બાકી રહી ગઈ ત્યારે એ મૃત્યુ પામ્યા, કાળ ધર્મ પામી ગયા. એટલે પછી એ છેલ્લી ગાથાને પૂરી કરવા માટે શાસન દેવીઓ આવી, ચક્રેશ્વરી, પદ્માવતી વગેરે શાસન દેવીઓ આવી અને એમણે છેલ્લી ગાથાને પૂરી કરી. એટલે જ્યારે છેલ્લી ગાથા પૂરી થાય ને એટલે ઝંકાર, એકદમ જોરથી બધા બોલે, એટલે દેવીઓએ આવીને જોરથી એની રચના કરી છે અને આખા સંઘને આનંદ વ્યક્ત કર્યો છે કે આ વ્યક્તિએ 1444 ગ્રંથોની જગતને ભેટ આપી છે. એટલે જોરથી આનંદથી એમના મૃત્યુનો મહોત્સવ ઉજવ્યો. એટલા માટે આ પ્રતિક્રમણની અંદર આ છેલ્લો જે શ્લોક છે એ જોરથી બોલાય છે. આવા આવા તત્વો, ગૂઢ તત્વો જે જન્મથી પણ જૈન નહોતા એ આ જૈન ધર્મને આટલો ઊંડાણથી પામી ગયા. આપણને તો જન્મથી જ નવકાર મંત્ર મળ્યો છે, જન્મથી જ જૈન ધર્મ મળ્યો છે. આપણે થોડોક પ્રયત્ન કરવાનું છે કે જેટલા આપણે પાપથી બચી શકીએ, જેટલા આપણે કર્મબંધથી બચી શકીએ એટલા આપણે બચવાનો પ્રયત્ન કરીએ, તો આપણી આ બધી આરાધના, આપણું આ પર્યુષણ ખૂબ જ સફળ થશે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાવ્યું.